દાદાવાણી, ઓક્ટોબર 2023. મોક્ષ માર્ગે પ્રજ્ઞાની માત્ર જ્ઞાન ક્રિયા. સંપાદકીય: આ કાળનું આશ્ચર્ય છે કે અક્રમ વિજ્ઞાન ઉદયમાં આવ્યું. જ્ઞાની પુરુષની કૃપાથી સ્વરૂપનું જ્ઞાન મળતા જ પોતે પોતાના સ્વરૂપના ભાનમાં આવે ત્યારે અજ્ઞાશક્તિ વિદાય લે છે અને પ્રજ્ઞાશક્તિ પ્રગટે છે. આ જ્ઞાન મળવાથી આત્માના અનુભવ લક્ષ પ્રતિથી શરૂ થયા. ત્યારથી આત્માના પ્રતિનિધિ તરીકે પ્રજ્ઞાશક્તિ કાર્યરત રહે છે. પ્રજ્ઞા એ જ્ઞાનનું સ્વરૂપ જ છે. પ્રજ્ઞાની બધી ક્રિયાઓ જ્ઞાન ક્રિયાઓ છે. પ્રજ્ઞાનો જ્ઞાન પ્રકાશ સૌથી પહેલાં તો મહાત્માઓને પોતાની એક એક ભૂલો દેખાડે, એ ભૂલો સામે ચેતવે. જેમ જેમ ભૂલો સમજાય તેમ અજાયબ શક્તિ ઉત્પન્ન થાય. આ ભૂલોના પ્રતિક્રમણ પણ પ્રજ્ઞાશક્તિ ચંદુ પાસે કરાવે. અક્રમમાં સામાયિકમાં જોનાર કોણ? પ્રજ્ઞા. પ્રકૃતિની અટકળમાંથી છૂટવા સામાયિક પણ પ્રજ્ઞા કરાવે. પ્રજ્ઞા અને શુદ્ધ ચિત્ત બે ભેગા થઈને ધડાકાબંધ કામ કરે. તે મહી ખોદી ખોદીને જૂના દોષો ખોડી કાઢે. આપણે જે જ્ઞાની પુરુષનું નિધિધ્યાસન કરીએ છીએ તે નિધિધ્યાસનમાં જોનાર પણ પ્રજ્ઞાશક્તિ છે. પરમપૂજ્ય દાદાશ્રી કહેતા કે જો મોક્ષે જવું હોય તો પ્રજ્ઞાને સિન્સિયર રહેવું. ડિસ્ચાર્જ કર્મોનો ઉદય બીજી બાજુ ખેંચી જાય તો પણ આપણે આ બાજુનું જોર રાખવું. ત્યાં સુધી તપ કરવું પડે. જ્યાં સુધી તપ છે ત્યાં સુધી પ્રજ્ઞા છે, જે રિયલ રિલેટિવ જુદું પાડી આત્માનુભવની શ્રેણીઓ ચડાવ્યા કરે. પ્રજ્ઞાને રિલેટિવ રિયલ કહી પણ મૂળ એ રિયલની શક્તિ છે. જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે એનું કામ પૂરું થઈ જાય, ત્યારે પાછી એ આત્મામાં ભળી જાય છે. જ્ઞાન લીધા પછી મહાત્માઓ પુરુષ એટલે કે આત્મા થયા છે. હવે પુરુષે પુરુષાર્થ શેનો કરવાનો છે? આ આજ્ઞા પાળવાનો પુરુષાર્થ પરાક્રમ. પુરુષાર્થનો ગુણ આત્મામાં નથી, એ પ્રજ્ઞાશક્તિનો ધર્મ છે. એટલે આપણે નિશ્ચય કરીએ કે મારે આ પુરુષાર્થમાં રહેવું છે તો પ્રજ્ઞા આપણને એમાં અવશ્ય સહાય કરે છે. ફક્ત આપણું નિશ્ચય બળ જોઈએ. અલબત્ત આજ્ઞા પાળવાનો નિશ્ચય પણ પ્રજ્ઞા જ કરાવે છે. આ પાંચ આજ્ઞા એ બધા શાસ્ત્રોનો અર્થ છે. પ્રજ્ઞાશક્તિ આ પાંચ આજ્ઞાને પકડી લે એવી છે. જેટલી આજ્ઞા પાળીશું એટલી પ્રજ્ઞા ખીલતી જશે અને એટલો પુરુષાર્થ પરાક્રમ સહજ થયા કરશે. આ અક્રમ વિજ્ઞાન એ ચૈતન્ય વિજ્ઞાન છે. આત્માનુભૂતિ માટે જ્ઞાન જ ઇટસેલ્ફ કામ કર્યા કરશે. આત્મા એ થર્મોમીટર જેવો છે, તેથી મહીનું બધું ખબર પડે. હવે થર્મોમીટરમાં બતાવનાર આપણી પ્રજ્ઞાશક્તિ આપણને ચેતવીને સંસાર છોડાવે અને કેવળ જ્ઞાન થતાં સુધી પૂર્ણાહુતિ કરી આપે છે. હવે આપણે પ્રજ્ઞાની ચેતવણી સામે જાગૃત રહી આજ્ઞાનું આરાધન કરી દાદાની કૃપા પામી આ દેહે સ્વસત્તા અનુભવે મોક્ષનું કામ કાઢી લઈએ એ જ હૃદયપૂર્વક અભ્યર્થના. જય સચ્ચિદાનંદ.
દાદાવાણી, ઓક્ટોબર 2023. મોક્ષ માર્ગે પ્રજ્ઞાની માત્ર જ્ઞાન ક્રિયા.
નિષ્પક્ષપાતીપણે થર્મોમીટર દેખાડે સઘળું.
દાદા, આપણે મોક્ષમાં જવાના છીએ એ સી રીતે ખબર પડે?
બધું ખબર પડે. આપણો આત્મા છે ને એ થર્મોમીટર જેવો છે. ભૂખ લાગે તે ખબર ના પડે, સંડાસ જવાનું થાય તે તમને ખબર પડે કે ના પડે, બધું જ ખબર પડે. કયા અવતારમાં જવાનો છે તે ખબર પડે. નિષ્પક્ષપાતીપણે જોતો નથી, પોતે તટસ્થ ભાવે જુએ ને તો આત્મા થર્મોમીટર છે. તમે જે કહો એટલું માપ કાઢી આપે.
એ સ્ટેજ ઉપર આવવું પડે ને?
ના, પણ આત્મા એ સ્ટેજવાળો જ છે. નિષ્પક્ષપાતીપણે જોવાનું જ છે. આપણે જોડે જોડે પક્ષપાતમાં ના આવવું જોઈએ. સંડાસ જવાનું મહી આપણને ખબર તો તરત પડે, પણ જોડે જોડે પક્ષપાત એટલે શું? આપણે ત્યાં કોઈ સોનાનો વેપારી આવ્યો છે ને એની જોડે વાતોમાં રહ્યા કરે એટલે પછી શું થાય? તે પેલો સોના ઉપર પક્ષપાત પડ્યો એટલે પેલું સંડાસ જવાનું આ થર્મોમીટર દેખાડતું હોય તે બંધ થઈ જાય પછી. નહીં તો પક્ષપાત ના હોય ને તો આત્મા થર્મોમીટર બધું જ દેખાડે એવો છે.
દાનતખોરી માટે રાચે પૂતગલ પક્ષમાં.
કોઈ આમ રાત્રે મોઢામાં શ્રીખંડ ગાલી આપ્યો હોય આટલો, પછી આપણે પૂછીએ કે શું છે, તો ઘોર અંધારામાં એ બધું વર્ણન કરે. અરે મુઆ, આટલી બધી શક્તિ છે, અંધારામાં તું શ્રીખંડનું વર્ણન કરું છું કે મહી દહીં છે, પણ દહીં સહેજ ગંધાતું છે, તે મહી અંધારામાં શી રીતે જાણ્યું તે? આ ખાટું મીઠું લાગ્યું એટલે દહીં છે, ખાંડ છે, બધો હિસાબ ખોળી કાઢ્યો. અને પછી મહી ઇલાયચી છે, ચારોળી છે, દરાખ છે, ત્યારે આ ના આવડે, પણ દાનત ખોરી છે, નવરા પડીને વિચારવું જ નથી. આમ જો રાત્રે શ્રીખંડનું કહી આપે છે તો આ બધું ના આવડે? કૃપાળુ દેવે કહ્યું છે ને કે આત્મા આમ થર્મોમીટર છે, તો થર્મોમીટર બોલ્યા પછી આપણે તાવ ચડ્યો ઉતર્યો ના ખબર પડે આપણને, પણ એ દાનત જ ખોરી છે. અને બીજો એક પાડોશી મળે તે દાનત ખોરી વાળો. લ્યો આ પેપર વાંચો સાહેબ, એ કહેશે, મેર મુઆ, પેપર શું કરવા વંચાવે છે, બીજું કંઈક કહે, બોલને કંઈક સારું, પેપર આપી જાય વાંચવા, એટલે એને લોકસંજ્ઞામાંથી બહાર ખસવા ના દે. કૃપાળુ દેવે ઘણું કહ્યું, લોકસંજ્ઞા દુઃખદાયી છે, ત્રાસદાયી છે, પણ તોય લોકસંજ્ઞામાં રહે છે ને લોકો નિરાતે.
જ્ઞાન પછી થર્મોમીટર દેખાડે પોતાની ભૂલો.
દાદા, આ બધી સ્થૂળ વાતો થઈ, પણ પોતાથી જે અનંતી સૂક્ષ્મ ભૂલો થઈ રહી છે તેની ખબર મહી શુદ્ધતા આવે, જ્ઞાન થાય, પછી જ આત્મા ખરો થર્મોમીટર થાય છે ને?
બરોબર છે, આત્મા એકલો શુદ્ધ થવો જોઈએ, એ શુદ્ધતાને પામવો જોઈએ, કે જે આ ચંદુ હું ન હોય ને આ હું શુદ્ધાત્મા હોવું જોઈએ, તે આપણે ત્યાં જ્ઞાન મળ્યા પછી આત્મા ખરો થર્મોમીટર જેવો થાય. બાકી અજ્ઞાનતામાં તો પોતે સહજ સ્વભાવે જે કાર્ય ક્રિયા કરતો હોય ને એમાં પોતાની ભૂલ છે એવું ક્યારેય દેખાય નહીં, ઉલટું ભૂલ દેખાડે તોય પણ એને ઊંધું દેખાય. એ જપ કરતો હોય કે તપ કરતો હોય, ત્યાગ કરતો હોય, એને પોતાની ભૂલ ના દેખાય, એ તો આત્મ સ્વરૂપ થાય પોતે. જ્ઞાની પુરુષે આપેલો આત્મા પ્રાપ્ત થાય તો આત્મા એકલો જ થર્મોમીટર સમાન છે કે ભૂલ દેખાડે, બાકી ભૂલ ના દેખાય કોઈને. ભૂલ દેખાય તો કામ થઈ ગયું, ભૂલ ભાંગે તો પરમાત્મ સત્તા પ્રાપ્ત થાય. પરમાત્મા તો છે જ, પણ સત્તા પ્રાપ્ત થતી નથી. પરમાત્માની સત્તા ક્યારે પ્રાપ્ત થાય? ભૂલ ભાંગે તો. એ ભૂલ ભાંગતી નથી ને સત્તા પ્રાપ્ત થતી નથી. અને આપણે પરમાત્મા છીએ એવું લક્ષ્ય બેઠું છે, એટલે હવે ધીમે ધીમે શ્રેણી માંડે એટલે સત્તા પ્રાપ્ત થયા કરે.
આપે કહ્યું ને કે થર્મોમીટર બધું જ બતાવે છે, એ કોણ?
એ જ પ્રજ્ઞા. જ્ઞાન પછી ચેતવી ચેતવીને મોક્ષે લઈ જાય.
પ્રજ્ઞા એ જ્ઞાનનું સ્વરૂપ.
પ્રજ્ઞા કેવી રીતે ઉત્પન્ન થાય અને ક્યાંથી ઉત્પન્ન થઈ?
એ તો જ્ઞાન અમે આપીએ તેની સાથે જ પ્રજ્ઞા ઉત્પન્ન થાય. જ્ઞાનથી પ્રજ્ઞા ઊભી થઈ ગઈ, પ્રજ્ઞાનું કામ ચાલુ થઈ ગયું.
જ્ઞાન અને પ્રજ્ઞામાં ફરક શું છે?
પ્રજ્ઞા તે જ્ઞાનથી ઉત્પન્ન થનારી એક શક્તિ છે. પ્રજ્ઞા એ આત્માની જ ડાયરેક્ટ શક્તિ છે, ડાયરેક્ટ લાઇટ છે. અને અજ્ઞા એ ઇનડાયરેક્ટ લાઇટ છે. અજ્ઞા એ ટોપ ઉપરની બુદ્ધિ કહેવાય.
પ્રજ્ઞા સ્વતંત્ર છે બુદ્ધિથી.
હવે પ્રજ્ઞા એ છે તે મૂળ આત્માનો ગુણ છે, અને આ બેનું, બે તત્વોનું સંપૂર્ણ ડિવિઝન થઈ ગયા પછી પૂરેપૂરા ખુલ્લે ખુલ્લા થઈ ગયા, છૂટા થઈ ગયા, ત્યાર પછી એ આત્મામાં પાછી ફિટ થઈ જાય છે. ત્યાં સુધી મોક્ષમાં લઈ જવા માટે એ જુદી પડે છે આત્મામાંથી.
ટોટલ સેપરેશન થાય એટલે પ્રજ્ઞાનો ઉદય થાય, અને આ જે લૌકિક બુદ્ધિ છે એ ચાલી જાય.
છૂટું પડી જાય પછી બુદ્ધિ ખલાસ થઈ જાય. પ્રજ્ઞાનો અનુભવ તો પહેલેથી શરૂ થઈ જ ગયો હોય, સંપૂર્ણ છૂટું ના પડી જાય તોય. અને પ્રતીતિ બેસે એનો અર્થ જ તે, એક બાજુ પ્રજ્ઞા શરૂ થઈ ગઈ, બુદ્ધિ બુદ્ધિની જગ્યાએ રહે અને પ્રજ્ઞા પ્રગટ થાય.
પ્રજ્ઞાની માત્ર જ્ઞાન ક્રિયાઓ.
આ પછીની જે દશા આવે પ્રજ્ઞાની, એ જ્ઞાન કહેવાય?
ના, પ્રજ્ઞા એ જ્ઞાનનું સ્વરૂપ જ છે, એનો ભાગ જ છે. પણ જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી એ પ્રજ્ઞા ગણાય, અને કાર્ય પણ એ જ કરે છે બધું. અને દેહ ના હોય ત્યારે આત્મા ગણાય.
કારણ કે આત્મા કશું કરતો નથી એટલે એના એજન્ટ તરીકે પ્રજ્ઞા બધું કરે છે.
હા, એ કરતા તરીકે નથી, એ જ્ઞાન ક્રિયાઓ કરે છે. આપણે આ જ્ઞાન મળે તેથી આત્મા થયા, પણ હજુ આત્મા શ્રદ્ધામાં, પ્રતીતિમાં, દર્શનમાં છે, પણ જ્ઞાનમાં નથી આવ્યો. આ ચારિત્રમાં નથી આવેલો ત્યાં સુધી પ્રજ્ઞાશક્તિ કામ કર્યા કરે.
પ્રજ્ઞા બુદ્ધિના કાર્યમાં ફેર.
આ પ્રજ્ઞાએ કામ કર્યું કે બુદ્ધિએ કામ કર્યું એ કઈ રીતે ખબર પડે? બુદ્ધિ અને પ્રજ્ઞાની વ્યાખ્યા શી? કંઈક વાત થાય તો બુદ્ધિ દોડાવી, બુદ્ધિ ઊભી થઈ કહે છે, તો બુદ્ધિ શું?
અજંપો કરે તે બુદ્ધિ. પ્રજ્ઞામાં અજંપો ના હોય. આપણને સહેજ પણ અજંપો થાય તો જાણવું કે બુદ્ધિનું ચલણ છે. તમારે બુદ્ધિ નથી વાપરવી તો એ વપરાય જ છે. એ જ તમને જંપીને બેસવા નથી દેતી, એ તમને ઇમોશનલ કરાવડાવે. એ બુદ્ધિને આપણે કહેવું કે હે બુદ્ધિબેન, તમે તમારે પિયર જાઓ, અમારે હવે તમારી જોડે કંઈ લેવા દેવા નથી. સૂર્યનું અજવાળું થાય પછી મીણબત્તીની જરૂર ખરી. એટલે આત્માનો પ્રકાશ થયા પછી બુદ્ધિના પ્રકાશની જરૂર રહેતી નથી. બુદ્ધિ સંસારનું કામ કરી આપે, મોક્ષનું નહીં. એક વ્યૂ પોઈન્ટ એ બુદ્ધિ, અને રિયલ અને રિલેટિવ બંને વ્યૂ પોઈન્ટ ઉત્પન્ન થાય તો જ પ્રજ્ઞા ઉત્પન્ન થાય. અને પ્રજ્ઞા ઉત્પન્ન થાય ત્યાં બંને વ્યૂ પોઈન્ટથી, રિયલ અને રિલેટિવ બંનેને જુદા જુદા જુએ અને તેનાથી મોક્ષ થાય. પ્રજ્ઞા ઉત્પન્ન થાય ત્યાં સનાતન સુખ છે. બુદ્ધિથી તો કલ્પિત દુઃખ અને પાછું નિરંતરનું. સુખની પાછળ દુઃખ ભરેલું હોય અને પાછો દુષ્યમ કાળ, તે પાર વગરના દુઃખો ને સંપૂર્ણ મોહનીય વ્યાપેલી છે, નિરંતર મૂર્છામાં ભટકે છે. હવે એ બુદ્ધિ સંસારની બહાર નીકળવા ના દે એવી છે. પોતાને મુક્ત થવાની ઈચ્છા થાય તો બુદ્ધિ એને ફેરવી નાખે, કારણ કે સંસારમાં જ રાખે એ અને સંસારમાં હેલ્પ કરે, તે સંસારમાં આપણને સેફ સાઈડ કરી આપે. આ પ્રજ્ઞા બિલકુલ સંસારમાં રહેવા ના દે, ચેતવ ચેતવ કરે કે અહીં ગૂંચ છે, અહીં ચૂક છે, અને મોક્ષે લઈ જવા ફરે. એ બેનું ઘર્ષણ ચાલ્યા કરે.
પ્રજ્ઞાશક્તિ ઠેઠ મોક્ષે પહોંચાડે.
આ જ્ઞાન લીધા પછી મહાત્માઓને પોતે શરીરથી જુદા છે એવું જે રહ્યા કરે છે, લક્ષ્ય બેસી ગયું છે શુદ્ધાત્માનું, અને પછી જોવાની બધી ક્રિયા ચાલ્યા કરે છે, તે બધી પ્રજ્ઞાથી થાય છે ને?
બધું પ્રજ્ઞાશક્તિનું જ કામ.
તો એનો અર્થ જ્ઞાન ક્રિયાથી જોવાનું, એ તો બહુ દૂર રહ્યું.
એ જ પ્રજ્ઞાશક્તિની જ જ્ઞાન ક્રિયા અત્યારે. પેલી દરઅસલ જ્ઞાન ક્રિયા તો આ બધી ફાઇલોનો નિકાલ થઈ જાય ત્યારે એ જ્ઞાન ક્રિયા થશે.
આપ્તવાણીમાં વાંચ્યું કે અશુદ્ધ છે, અશુભ છે, શુભ છે, એ ક્રિયાઓ જે જાણે છે તે બુદ્ધિ ક્રિયા છે, અને ફક્ત જે શુદ્ધને જ જાણે છે તે જ્ઞાન ક્રિયા છે. તેથી મને એમ થયું કે આપણી પ્રજ્ઞા બધું જુએ છે.
હા, પ્રજ્ઞાથી. એ પ્રજ્ઞા છે તે અમુક હદ સુધી. આ જ્યાં સુધી ફાઇલોનો નિકાલ કરે ત્યાં સુધી હોય પ્રજ્ઞા. ફાઇલ પૂરી થઈ ગઈ પછી આત્મા પોતે જ જાણે.
એટલે મોક્ષના દરવાજા સુધી મદદ કરવા માટે આ પ્રજ્ઞા છે?
દરવાજા સુધી નહીં, મોક્ષમાં ઠેઠ સુધી બેસાડી દે. હા, પૂર્ણાહુતિ કરી આપનાર એ પ્રજ્ઞા.
પ્રજ્ઞાશક્તિ મોક્ષે જાય પછી એ પાછી આવે?
ના, એ શક્તિ મોક્ષમાં પહોંચાડતા સુધી જ રહે છે.
બુદ્ધિનું સાંભળવા સામે ચેતો.
બુદ્ધિનો ડખો થાય ત્યારે આપણને ખબર પડે કે આ બુદ્ધિએ ડખો કર્યો. એ કોણ જણાવે છે? શુદ્ધાત્મા જણાવે છે કે પ્રજ્ઞાશક્તિ જણાવે છે?
એ શુદ્ધાત્મા તો કામ જ નથી કરતો, પ્રજ્ઞાશક્તિ જ બતાવે. શુદ્ધાત્માને બદલે એની પ્રતિનિધિ તરીકે પ્રજ્ઞાશક્તિ જ કામ કરે અને એ બધું જણાવે, અને એ છે તે ઉલટું તમને એ બાજુ જતા હોય ને તો પાછા ખેંચીને આમ આત્મા તરફ તેડી લાવે. બુદ્ધિને અજ્ઞા કહેવાય. તે અજ્ઞાનું શું કામ કે મોક્ષે ના જતા રહે, તે અહીંની અહીં ખેંચ ખેંચ કરે. આ પ્રજ્ઞા ને અજ્ઞા બેની ભાંજગડો, અને અજ્ઞામાં જો આપણે ભળ્યા પછી થઈ ગયું અજ્ઞાનું કામ, પછી એ ખુશ થઈ જાય એટલે પ્રજ્ઞા પછી થાકે. આ મૂળ ધણી ભળ્યો ત્યારે શું થાય તે?
દાદા, આ બુદ્ધિ ક્યાં સુધી ડખો કરશે આવી રીતે?
જ્યાં સુધી એને કિંમતી માની છે ત્યાં સુધી. પાડોશમાં એક ગાંડો માણસ રહેતો હોય, એ પાંચ ગાળો ભાંડીને જતો રહે છે રોજ. તો આપણે જ્યારે એ ભાંડવા આવતો હોય ત્યારે જાણીએ કે પેલો ગાંડો આવ્યો છે, આપણે ચા પીયા કરીએ એ ભાંડ્યા કરે. એવી રીતે બુદ્ધિ છો ને આવે ને જાય. આપણે આપણામાં રહો, બીજું બધું છે તે પૂરણ ગલન છે. તમે નહીં કહો તોય જુદું રહેશે, અને તમે કહો તોય આવ્યા વગર રહેવાનું નથી.
આ બુદ્ધિ જ્યારે ડખો કરતી હોય ત્યારે એને આપણે સાંભળવી નહીં, એવું આપ કહો છો?
ના સાંભળો તો બહુ સારું, પણ સાંભળ્યા વગર રહો જ નહીં ને તમે. અને તમે ના સાંભળશો કહીએ તોય તમે સાંભળ્યા વગર રહો નહીં ને. મોક્ષે જવું હોય તો બુદ્ધિની જરૂર નથી, સંસારમાં ભટકવું હોય તો બુદ્ધિની જરૂર છે. આવું તેવું કશું વાંચેલું ના હોય અને બ્લેન્ક પેપર હોય ને, તો એને તો આ ચંદુભાઈ અને આ હું બસ થઈ ગયું સરસ, એટલે આ બધું ડિસ્ચાર્જ.
દાદા, આપણને ખબર પડે કે આ બુદ્ધિ ડખો કરે છે, છતાંય આપણે બુદ્ધિનું સાંભળીએ ત્યારે શું થયું કહેવાય?
એ તો આપણને ઇન્ટરેસ્ટ છે હજુ બુદ્ધિના સાંભળવા પર, પણ તોય છે તે પ્રજ્ઞાશક્તિ તો એને એ બાજુ જ ખેંચે.
અમને ખબર પડે છે કે આ બુદ્ધિ ડખો કરે છે, છતાંય અમે બુદ્ધિનું સાંભળ્યા કરીએ, એ આડાઈ થઈ કહેવાય ને?
સાંભળ્યા કરીએ ને કંઈ અમલમાં ના લઈએ તો વાંધો નથી, બાકી જોયા જ કરવું જોઈએ બુદ્ધિ શું કર્યા કરે છે તે. આપણા સ્વભાવમાં રહ્યા કે ભાંજગળ નહીં. તમારે બુદ્ધિ વધારે છે, પણ દાદાની કૃપા પ્રાપ્ત થઈ ગયેલી છે એટલે વાંધો નહીં આવે.
દાદા, મારી બુદ્ધિ બહુ ચાલે, પણ પછી એને જરા શાંત પાડી દઉં છું, હવે એનું હું સાંભળતો નથી.
એ અડવા જ ના દેવું. આ અમારામાં બુદ્ધિ જતી રહે ત્યારે જ આ ભાંજગઢ ગઈ ને સ્વતંત્ર, કશું કોઈ દખલ જ ના કરે ને પછી.
ડખાને કાઢવાનો કે છૂટા રહેવાનો?
આ ડખલ છે એ આપણને પોતાને ખબર કેમ નહીં પડે?
બધું ખબર પડે, પોતે તટસ્થ ભાવે જુએ ને તો.
એ દખલ પોતાની છે, અને આ જે પ્રકૃતિ એના સ્વભાવમાં છે એ બેની વચ્ચે ખ્યાલ કેવી રીતે આવે? પ્રકૃતિ એના સ્વભાવ પ્રમાણે બે ડીશ જ આઈસ્ક્રીમ ખાય, તો પોતાની દખલ કઈ?
આ દખલ વધારે ખવડાવે છે, અને બીજું શું કરે? નથી ખાવા જેવો, હં ટાઢો ગળે એ થઈ જશે, એ પણ દખલ. ખાવા ના દે અને વધારે ખાવા દે, તે બે દખલ.
એ પ્રમાણ જળવાય કેવી રીતે?
દખલ ના કરે તો એની મેળે પ્રમાણ જળવાય.
કોઈ પણ વસ્તુ એની મેળે ચાલ્યા કરે છે, ને આપણો ડખો કંઈ ને કંઈ હોય છે.
બધો ડખો જ છે આ, ઓછો થયો એટલો ખરો. હવે સિનેમાનો ડખો ઓછો થયો, રાતે નથી ખાતો તે ડખો ઓછો થયો, હોટલોમાં જતો નથી તે ડખો ઓછો થયો, કેટલા બધા ડખા ઓછા થઈ ગયા.
પણ હજુ ઘણા છે ને? હજુ છે, બહુ ડખા છે. આખો દિવસ તે ઓળખાતા નથી એનું શું?
બધું ઓળખાય. તું કરું તે ઘડીએ ખબર પડે કે આ ડખો થઈ રહ્યો પાછો. થર્મોમીટરને વાર શું લાગે, કેટલો તાવ ચડ્યો છે એ બતાવતા.
ખબર પડે છે કે આ ડખો થયો છે, પણ જાય નહીં ને?
એને કાઢવાનો નથી, એનાથી છૂટા રહેવાનું છે. છૂટા રહ્યા એટલે મય ડખો બંધ થઈ ગયો, પોતાના સ્વભાવમાં રહેવાય. આ મહેમાન રસોડામાં ના જાય તે મહેમાન કેટલો બધો કિંમતી ગણાય, અને રસોડામાં જઈને કઢી હલાવવા બેસે તો. એવું આ મહેમાન ગમે ત્યાં જાય બધું ડખો કરે છે, આ મહેમાન એવું કરે છે. પ્રજ્ઞાશક્તિ તો શું કહે છે? ચેત અને જો, બીજું કશું ડખો કરવાની જરૂર નથી.
પ્રજ્ઞાશક્તિ તો એને બતાવવાનું કામ કર્યા જ કરે છે, એમાં આપણે ડખો કર્યો?
હા, આપણે ડખો કરીએ છીએ. ચેતવે છતાંય ગાંઠીએ નહીં ને ડખો કરી નાખે તો લાંબો વખત ચાલે પછી. ચેતવે કોને? ડખો કરનારને ચેતવે કે આવું શું કરવા કરે છે તે? શું ફાયદા માટે કાઢવાનું હતું ત્યાં, છતાંય આ કર્યા કરે? આમ પ્રજ્ઞાશક્તિનો સ્વભાવ એવો કે એને ચેત્યા વગર રહે જ નહીં.
તે વખતે ભગવાન શું કરે છે?
ભગવાન ઉદાસીન, વિતરાગ.
ડખો કાઢે ડખાને.
આ ડખો થયો અને આપણે નિશ્ચય કર્યો કે આ ડખો નથી કરવો, એ નવો ડખો ના કહેવાય?
પણ એ ડખો પેલા ડખાને કાઢે ને, પેલા ડખાને કાઢીને આ ડખો થાય ને, આ ડખો ઉત્તમ.
ડખો ડખાને કાઢે પણ પછીથી આ ડખો રહી જાય છે?
આ ડખો તો આપ મેળે જતો રહે, પછીથી કાઢવો ના પડે. સબ ચલે જાઓ તો કહે ચલે જાયેગા, બસ કાઢવો ના પડે. તને એવું લાગતું તું કે કાઢવો પડશે એને? એ ડખો છે પણ એ ડખો એની મેળે જ જતો રહે. આપણે કહીએ કે આ તમારું કામ પૂરું થયું, જતા રહો, તો જતા રહે. જ્યારે પેલા ડખા ના જાય, પેલા ડખા આ ડખાથી જાય. મોક્ષ માર્ગ તો બહુ અઘરો છે, એક ઇંચ પણ મહી જવું એ બાજુ તો બહુ કિંમતી ગણાય. આત્મા જુદો છે એવું કહે ત્યારે તો મોટો સાયન્ટિસ્ટ ગણાતો હતો. એને ખબર પડે કે આ જુદો છે, બીજું કશું નહીં, તમે તો વળી આગળ પહોંચી ગયા. ચંદુભાઈ આઈસ્ક્રીમ ખાવા બેઠા હોય ને, એમાં ડખો ના કરે તો બે ડીશ ખાઈને ઊઠી જાય. પણ આ તો ડખો કર્યો વળી, આ સરસ છે, અલ્યા ભાઈ બે ચાર પાંચ ઠોકી જાઉં ને.
એટલે એ પોતે ડખો કરે છે?
હા, હવે ત્યાં પ્રજ્ઞા એને ચેતવે, અલ્યા ભાઈ આવું શા માટે?
ત્રણ ચાર ઠોકી જાઓ એ બતાવે છે કોણ?
એ જ, તારો ચારિત્ર મોહ. ચારિત્ર મોહ ઓગાળી શકાય. આમ જુઓ, જ્ઞાતા દ્રષ્ટા રહીએ તો ઉડી જાય, અને જાગૃતિ ના રાખી ને નિશ્ચય ના કર્યો તો ચારિત્ર મોહ પેન્ડિંગ રહે.
પ્રજ્ઞાશક્તિ બતાવે ને ત્યાંથી તો ઉડાવી શકાય એવું હોય છે, એટલે દખલ બંધ થાય એવું શક્ય હોય છે.
બરોબર છે.
પછી વાણીમાં હોય ડખો ડખલ?
હા હોય, બધામાં ડખો ડખલ તો હોય ને, વર્તનમાં હવું ડખો ડખલ હોય. ચાલો કહે છે ઉતાવળ છે, રઘવાયો થઈ જાય, શું ત્યાં આમ ગાડી ઉપડી જવાની હોય? આમ તો હજી ઉપડવાને વાર હોય, પણ બધે ડખો ડખલ જ કર્યા કરે.
પ્રજ્ઞાને સિન્સિયર થયા તો એ ચેતવે.
દાદા, હવે ડખો ડખલ બંધ કરવાનો ઉપાય બતાવો.
જ્ઞાતા દ્રષ્ટા થઈ જાઓ એટલે ડખો ડખલ બંધ થઈ જાય. પોતાનો ગુણધર્મ જ્ઞાતા દ્રષ્ટા તો છે, તે જે ચારિત્રમો આવ્યો તેને જાણવો કે આ ચારિત્રમો છે, તેને જોવું અને જાણવું. જુઓ એટલે જતો રહેશે.
જોવા જાણનારો છે એ જ પોતે દખલ કરે છે?
જોવા જાણનારો કરતો હશે, દખલ કરનારને તો એ જુએ છે, જાણે છે કે આ દખલ કરે છે. ડિસ્ચાર્જ અહંકાર ડખો ડખલ કરે છે.
બુદ્ધિ ડખો કરે?
બુદ્ધિ ડખો કરે, બધાય ડખો કરે. અહંકાર, બુદ્ધિ, ચિત્ત ને મન બધા એ ડખાવાળા જ છે ને. પણ મૂળ ગુનેગાર ગણાય અહંકાર, કારણ કે પોતાની સહી છે.
મનનો સ્વભાવ તો વિચારો કરીને જતું રહે?
ના, ના એ જતું રહે, ડખો કરે ત્યારે છોડે.
એટલે પેલા અહંકાર જેવું ફોર્સવાળું નહીં ને, એટલે સહી કરનારા જેવું ફોર્સવાળું નહીં ને મન?
ખરું, બહુ જ. મન એક જીદ પકડે તે તો સવાર પાડી દે, એટલે કોઈ પાસરું ના હોય, એટલે પોતાને જ પાસરું થવું પડે. એ તો પાસરા હતા, તેને આપણે બગાડ્યા, એટલે આપણે પાસરા થઈએ એટલે એ સુધરે.
એટલે આમાં તો પ્રજ્ઞા જેટલું ચેતવે એટલું જ આપણે ચેતી શકીએ ને?
પ્રજ્ઞા તો બધું જ ચેતવવા તૈયાર છે. એ ચેતવે તેને તું માનું નહીં એટલે બંધ થઈ જાય.
દાખલા તરીકે આપણે માનીએ બધું જ તો બધું જ ચેતવે?
ભાન થાય બધું. હા, બધું ચેતવે. આપણે એને સિન્સિયર થયા તો એ બધું ચેતવે. એને મોક્ષે લઈ જવો છે જેમ તેમ કરીને, એટલે એની પોતાની ઈચ્છાપૂર્વક થતું હોય, એની ભાવના પ્રમાણે થતું હોય તો તરત જ તૈયાર હોય.
પ્રજ્ઞાશક્તિ દેખાડે મહિલા ડાઘ.
જ્ઞાન લીધે 5-5 વર્ષ થયા તોય હજુ અમારો મેળ નથી કેમ પડતો?
હવે તો મેળ પડ્યો જ કહેવાય. એવો કઈ જાતનો મેળ પાડવાનો?
આ ભૂલોમાંથી
અંદર ચોખ્ખું થઈ જાય. હજુ નીકળ્યા કરવાનો માલ તો. કચરો જે ભરેલો ને તે તો નીકળે જ ને, નહીં તો ટાંકી ખાલી ના થાય ને. પહેલાં તો કચરો નીકળે છે એવું જાણતા ન હતા, સારું નીકળે છે એવું જાણતા હતા ને. એનું નામ સંસાર. અને આ કચરો માલ છે એવું જાણ્યું એ છૂટા થવાની નિશાની. જે પોતે કરે ને એમાં પોતાને ભૂલ છે એવું ક્યારેય ખબર પડે નહીં.
આપણે જાણીએ છીએ કે આ કરવા જેવું નથી, આ ખોટું છે, છતાં ભૂલ થાય છે. તે પાછલા જે બધા કર્મો લઈને આવેલા છે એને લીધે?
એ તો માલ કચરો ભરી લાવ્યા હતા એ આપણે કાઢવો તો પડશે ને. જે સમજણ પડે છે કે આ ખોટો માલ ભરી લાવ્યા છે, ત્યાં આગળ આત્મવિજ્ઞાન છે, ત્યાં પ્રજ્ઞા છે. એ જુએ છે, જોનારમાં એ પ્રજ્ઞા છે. પ્રતિક્રમણ કરીને આ મારું નોય એટલું બોલે તોય બહુ થઈ ગયું. અત્યાર સુધી મારું કહીને વળગાડ્યું, હવે આ મારું નોય કહીને છોડી દેવું. જો રોજ 25 જેટલી ભૂલો સમજાય તો અજાયબ શક્તિ ઉત્પન્ન થાય. સંસાર નડતો નથી, ખાવા પીવાનું નડતું નથી, નથી તપે બાંધ્યા કે નથી ત્યાગે બાંધ્યા. પોતાની ભૂલે જ લોકોને બાંધ્યા છે. મહી તો પાર વગરની ભૂલો છે, પણ માત્ર મોટી મોટી 25-1 જેટલી જ ભૂલો ભાંગે તો 26મી એની મેળે ચાલવા લાગે. કેટલાક તો ભૂલને જાણે છતાં પોતાના અહંકારને લઈને તેને ભૂલ ના કહે. આ કેવું છે? એક જ ભૂલ અનંત અવતાર બગાડી નાખે એ તો પોષાય જ નહીં. કારણ કે 99 મોક્ષનું કરેલું તે 99 પૂરેપૂરું નહીં કરેલું. તેથી તો આવું થયું ને, દાદા પાસે આવવું પડ્યું ને. જ્ઞાન મળ્યા પછી ભૂલો શાનાથી દેખાતી થાય? પ્રજ્ઞાશક્તિથી. આત્મામાંથી જે પ્રજ્ઞાશક્તિ પ્રગટેલી એનાથી બધી ભૂલો દેખાતી થાય. અને એ ભૂલો દેખાતી થાય આપણને એટલે તરત આપણે નિવેડો લાવીએ. આપણે કહીએ કે ભાઈ પ્રતિક્રમણ કરો. પેલી પ્રજ્ઞાશક્તિ ડાઘ દેખાડે એટલે આપણે કહીએ આ ધોઈ નાખ, એટલે બધાએ કપડાં ધોઈ નાખવા. બધા ડાઘના પ્રતિક્રમણ કર્યા એટલે ચોખ્ખા.
પ્રજ્ઞાશક્તિ કરાવે પ્રતિક્રમણ.
આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ એ પુદ્ગલનું કરીએ છીએ કે કોનું કરીએ છીએ?
પુદ્ગલનું જ, બીજા કોનું?
પુદ્ગલનું ને. તો એવી રીતે આપણા પુદ્ગલનું પણ પ્રતિક્રમણ થઈ શકે કે નહીં?
આપણા જ પુદ્ગલનું કરવાનું. સામાના પુદ્ગલનું તો એને નુકસાન થયેલું હોય ત્યારે કરવું પડે, નહીં તો આપણા જ પુદ્ગલનું. અંદર ઊભા થતા કષાયોનું પ્રતિક્રમણ કરવાનું છે ને.
એ આપણા પુદ્ગલનું પ્રતિક્રમણ કોણ કરે છે?
એ બધું આપણી પ્રજ્ઞા કરે છે. પ્રજ્ઞા ચંદુભાઈ પાસે કરાવે છે.
એ જે મહી ચંદુભાઈને કહે કે આ તમે ભૂલ કરી છે માટે આ પ્રતિક્રમણ કરો, તો એ કહેનાર કોણ? કોણ એવું કહે?
એ આપણી પ્રજ્ઞા નામની જે શક્તિ છે ને, તે ચેતવે છે કે તમે આ પ્રતિક્રમણ કરો.
આપણે આપણું પ્રતિક્રમણ કરીએ ત્યારે ખરેખર પુદ્ગલ શુદ્ધાત્માનું કરે છે ને.
આ પ્રતિક્રમણમાં પ્રજ્ઞાશક્તિ અને શુદ્ધ ચેતન કામ કરે છે.
અતિક્રમણ બીજાને માટે નહીં પોતાને અંગે પણ થઈ શકે?
પોતાનું તો આપણા શુદ્ધાત્મા જોડે કરવાનું. આપણે શું કહેવાનું કે હે ચંદુભાઈ પ્રતિક્રમણ કરો, ભાઈ તમે કેમ આવી ભૂલો કરો છો? પ્રતિક્રમણ હવે તમારે કરવાનું નથી, જ્ઞાતા દ્રષ્ટા છે તે કરે નહીં અને જાગૃતિ હોય તો જ જ્ઞાતા દ્રષ્ટા હોય, ને જાગૃતિમાં જ પ્રતિક્રમણ થાય. એટલે પ્રતિક્રમણ ચંદુભાઈને જ કરવાનું. જેણે અતિક્રમણ કર્યું ને તેને જ આપણે કહીએ કે તમે પ્રતિક્રમણ કરો. આક્રમણખોર હોય તેને જ કહીએ કે તમે પ્રતિક્રમણ કરો. ચંદુભાઈને પ્રતિક્રમણ કરવાનું તમે કહો તો તમે શુદ્ધાત્મા હો તો જ થાય.
રિયલમાંથી ઊભી થતી પ્રજ્ઞાશક્તિ.
પ્રતિક્રમણ કોણ કરે છે?
અતિક્રમણ કરે છે તે.
પણ અતિક્રમણ કોણ કરે છે?
અતિક્રમણ એ અહંકાર કરે છે.
અતિક્રમણ અહંકાર કરે છે તો પ્રતિક્રમણ અહંકારે જ કરવાનું?
હા, પ્રતિક્રમણ એ અહંકારે જ કરવાનું. પણ ચેતવણી કોની? પ્રજ્ઞાની. પ્રજ્ઞા કહે છે અતિક્રમણ કેમ કર્યું. પ્રજ્ઞા શું ચેતવે? અતિક્રમણ કેમ કર્યું, તો હવે પ્રતિક્રમણ કરો.
એટલે પ્રજ્ઞા રિલેટિવમાંથી આવે છે કે રિયલમાંથી?
એ રિયલમાંથી આવે છે. એટલે એ રિયલમાંથી ઉત્પન્ન થનારી શક્તિ છે. બે જાતની શક્તિઓ છે. રિયલમાંથી ઉત્પન્ન થનારી શક્તિ એ પ્રજ્ઞા, અને રિલેટિવમાંથી ઉત્પન્ન થનારી શક્તિ એ અજ્ઞા કહેવાય. અજ્ઞા હોય તે સંસારની બહાર નીકળવા જ ના દે, અને પ્રજ્ઞા તો મોક્ષે લઈ જતા સુધી છોડે જ નહીં.
એટલે અહંકાર રિલેટિવમાં જ આવે ને?
એ બધું રિલેટિવમાં જ જાય.
દાદા, રિયલ અને રિલેટિવ બે જુદા છે, તો પછી આપણે શું કરવા વચ્ચે ભેગા થવાની જરૂર આવી? પ્રતિક્રમણ કરવાની શી જરૂર? રિલેટિવમાં આપણે પડવાની શી જરૂર?
રિલેટિવમાં પડવાની જરૂર નથી, પણ સામાને દુઃખ થયું તે આપણે ચંદુભાઈને કહેવું જોઈએ. આપણે પોતાની જાતને કહેવું જોઈએ કે ભાઈ, આને દુઃખ થાય એવું કેમ કર્યું, માટે તમે પ્રતિક્રમણ કરો. બસ, એટલે ડાગ ધોઈ નાખવો. ડાગ પડ્યો કે ધોઈ નાખીએ. આપણે રિલેટિવ કપડું પણ ચોખ્ખું રાખવાનું.
દાદા, આ દુઃખ પહોંચાડે છે તે રિયલ પહોંચાડે છે?
રિયલ તો કશું કરતું જ નથી, બધું રિલેટિવમાં જ છે, અને દુઃખે રિલેટિવને પહોંચે છે, રિયલને પહોંચતું નથી.
બીજાને દુઃખ થાય ત્યાં ચેતવે પ્રજ્ઞાશક્તિ.
દુઃખ થાય છે એ સામાના અહંકારને થાય છે?
હા, અહંકારને દુઃખ થાય છે.
તો પ્રતિક્રમણની શી જરૂર છે? રિલેટિવમાં ફરી પડવાની શી જરૂર છે?
પણ પેલાને દુઃખ થયું એનો ડાઘ આપણા રિલેટિવ ઉપર રહ્યો ને, એ રિલેટિવ ડાઘવાળું નથી રાખવાનું. છેવટે ચોખ્ખું કરવું પડશે. આ કપડું ચોખ્ખું મૂકવાનું છે. ક્રમણનો વાંધો નથી. ક્રમણ એટલે એમને એમ મેલું થાય તેનો વાંધો નથી. રીતસર મેલું થાય તેનો વાંધો નહીં. પણ એકદમ ડાઘ પડ્યો હોય એ તો ધોઈ નાખવો.
એટલે રિલેટિવ ચોખ્ખું રાખવું જરૂરી છે?
એવું નથી. રિલેટિવ જૂનું થશે, કપડું જૂનું થાય તેનો વાંધો નથી. ક્રમણથી પણ એકદમ ડાઘ પડ્યો હોય તો આપણા વિરુદ્ધ કહેવાય. એટલે એ ડાઘ ધોઈ નાખવો જોઈએ. એટલે આવું અતિક્રમણ થયું હોય તો પ્રતિક્રમણ કરો. અને તે કોક વખત થાય છે, રોજ થતું નથી. અને પ્રતિક્રમણ ન થયું હોય તો બહુ મોટો ગુનો નથી આવતો કંઈ. પણ પ્રતિક્રમણ કરવું એ સારું છે.
આ અતિક્રમણ કરવાની સત્તા આપણા હાથમાં નથી, તો આ પ્રતિક્રમણ કરવાની આપણા હાથમાં કેવી રીતે હોય?
અતિક્રમણની સત્તા નથી. પ્રતિક્રમણ તો આ મહી ચેતવણી આપે છે. મહી જે ચેતન છે ને, પ્રજ્ઞાશક્તિ, તે ચેતવે.
અક્રમમાં પ્રતિક્રમણ સાથે સામાયિક.
આપણા પ્રતિક્રમણ અને સામાયિકમાં શું કનેક્શન છે? શું સાંધો છે?
પ્રતિક્રમણ તો અતિક્રમણ થયું હોય તેનું. તમારો વ્યવહાર એ ક્રમણ છે, ને વધારે બોલાયું તે અતિક્રમણ છે. તે તમારે ચંદુભાઈને કહેવું કે અતિક્રમણ કેમ કર્યું, માટે પ્રતિક્રમણ કર. અતિક્રમણ થાય તેની પર પ્રતિક્રમણ કરવું. સામાયિક એટલે હું શુદ્ધાત્મા છુંનું ભાન, તે સામાયિક. પાંચ આજ્ઞામાં નિરંતર સામાયિક રહે. સમભાવે નિકાલ કરવો એ પહેલું સામાયિક, અને સહજ દશામાં સ્વાભાવિક રહેવું તે અમારા જેવું સામાયિક. તે તમને થોડું ઘણું રહે. આ સામાયિક કરો છો ત્યારે પ્રકૃતિ બિલકુલ સહજ કહેવાય. સામાયિક કરતાં કરતાં વર્તમાન કાળને પકડતા આવડે એમ સીધે સીધું ના આવે. કલાક સામાયિકમાં બેસો છો ત્યારે વર્તમાનમાં જ રહો છો ને.
નિવેડો સામાયિક પ્રતિક્રમણથી.
સામાયિકથી ચોખ્ખા થાય ને?
થાય ને, ઘણા થાય. સામાયિકથી તો બધો નિવેડો આવી જાય. પ્રતિક્રમણ છે તે પ્રજ્ઞાનું કામ છે, એટલે ઘણો ફેરફાર થઈ જાય. અને સામાયિકમાં એ જુએ છે એટલે ધોવાઈ જાય છે બધું. જેટલા દોષ દેખાયા એટલા ધોવાઈ જાય.
ત્યાં સામાયિકમાં તો આત્માનું જ કામ છે ને?
સીધું ડિરેક્ટ આપણું સામાયિક તો આત્મારૂપ થઈ જવાનું. મહી ચંદુભાઈનું તંત્ર શું ચાલી રહ્યું છે, ફાઇલ નંબર 1નું તંત્ર શું ચાલી રહ્યું છે એ જોવું. ચંદુભાઈને આ વિચાર આવ્યો, તે વિચાર આવ્યો, ફલાણો આવ્યો, તેને બધાને જોવા. આપણે જોનાર, વિચાર એ દ્રશ્ય, આપણે દ્રષ્ટા. અને જે સમજણ પડે એવા વિચાર હોય એ જ્ઞેય કહેવાય ને આપણે જ્ઞાતા. પછી ચંદુભાઈની બુદ્ધિ શું કરે છે, ચિત્ત શું કરે છે, પગમાં દુખે છે ત્યાં ચંદુભાઈ ધ્યાન રાખે છે કે નહીં, એ બધું આપણે જાણવું. પેટમાં ભૂખ લાગી હોય તોય જાણવી, અને બહારનાનો વિચાર આવે તેને જોવો, એ આપણું સામાયિક. શુદ્ધ રહેવું, શુદ્ધ જોવું, આખી રાત કચ કચ કરી હોય ને પછી સામાયિકમાં બેઠા એટલે શુદ્ધ જોવું અને કહેવું, ચંદુભાઈ માફી માગી લો.
દાદા, એ સામાયિક યથાર્થ રીતે કેવી રીતે કરાય?
અહીં આ બધા છે તે એવી જ સામાયિક કરે છે. તે પછી સામાયિકમાં એ વિષયને મૂકીને પોતે ધ્યાન કરે તો એ વિષય ઓગળતો જાય, ખલાસ થઈ જાય. જે જે તમારે ઓગાળી નાખવું હોય તે આ સામાયિકથી અહીં ઓગાળી શકાય. તમને કોઈ જગ્યાએ જીભનો સ્વાદ નડતો હોય તે જ વિષય સામાયિકમાં મૂકવાનો, અને આ દેખાડે એ પ્રમાણે તેને જોયા કરવાનું. ખાલી જોવાથી જ બધી ગાંઠો ઓગળી જાય.
સામાયિકમાં જોનાર પ્રજ્ઞાશક્તિ.
આજે અક્રમમાં સામાયિક કરીએ છીએ એમાં જે પાછલા બધા દોષો દેખાય છે તો એ સામાયિકમાં જોનારો કોણ છે, આત્મા કે પ્રજ્ઞા?
પ્રજ્ઞા, આત્માની શક્તિ. સંસારમાં આત્મા કામ કરે ત્યાં સુધી એ પ્રજ્ઞા કહેવાય. મૂળ આત્મા પોતે કરતો નથી.
આપ ઘણીવાર સામાયિકમાં બેસાડી અને ત્રિમંત્ર બોલવાનું કહો છો ને, વાંચો નમો અરિહંતાણમ કરીને, તો એ વખતે એ આત્મા જ વાંચે છે? અને આપણે આ સત્સંગનું પુસ્તક વાંચીએ, આપ્તવાણી વાંચીએ, એ શુદ્ધ ચિત્ત વાંચે છે, અને પેલું આત્મા વાંચે છે, એ સરખું જ છે?
આત્મા મૂળ વાંચે છે એ જુદી જાતનું છે. આ આપણે આત્માનું કહેવાનો ભાવાર્થ શું છે કે રસ્તે ચડાવવા માટે કહીએ છીએ, ઇન્દ્રિયો નથી એવું કહેવા માગીએ છીએ. પણ આ મૂળ આત્મા તો પોતાની બુદ્ધિ શું કરી રહી છે, મન શું કરી રહ્યું છે એને બધાને જાણે, તે ખરેખર મૂળ આત્મા નહીં, આપણી પ્રજ્ઞા. એ મૂળ આત્માની શક્તિ કહેવાય છે, એટલે બધું જાણે છે. એ જાણે સાચું પણ આ ખોટું ના કહેવાય. અહીં આગળ ઇન્દ્રિયો નથી તેમ પેલો મૂળ આત્મા તો આખોય નથી. એ તો આ રસ્તે ચડાવવા કહીએ એટલે રિલેટિવ રિયલ કહેવાય આને.
જોનારાને જોયો સામાયિકમાં.
સામાયિકમાં જોનારાને જોયો તમે, એ આત્માએ તમે જોનારને જોયો અંદરથી. નહીં તો માણસને યાદ કરવાની શક્તિ તો હોય જ નહીં ને આટલી. આ તો બધું પળે પળ જોઈ લે, પળે પળ. આ સંસારમાં બીજા કોઈ ઉપાય નથી કે બે દાડા પહેલાંનું યાદ આવે. આ તો આત્મશક્તિ કામ કરે છે, એટલે આત્મશક્તિની હાજરીમાં પ્રજ્ઞાશક્તિ જબરજસ્ત કામ કરે છે. પ્રજ્ઞાશક્તિ ને શુદ્ધ ચિત્ત બે ભેગા થઈ અને ધડાકા બંધ કામ કરે. મેં ખોદી ખોદીને બધું આમ કેમ, બધું ક્યાંયથી ખોળી કાઢે છે. આપણને યાદેય ના હોય તેવા ગુના બધા, યાદ ના હોય તે હવ આવે.
આપે પેલું હમણાં કહ્યું ને કે આ સામાયિકમાં જોનારો જુએ છે, તો એ જરા સમજાયું નહીં.
આ સામાયિક તો આત્મસામાયિક કહેવાય. આત્મા સિવાય બુદ્ધિની શક્તિ છે એટલે બહારની વસ્તુને જોઈ શકે, સંસારી વસ્તુઓને, અને આ દોષો બધાને એ જુએ. એટલે આ જાણવાની શક્તિ અને જોવાની શક્તિ આત્માની. આત્મા સ્વ પર પ્રકાશક એટલે એ જોઈ શકે છે, પોતાને જુએ છે અને બહારનુંય જુએ છે. સ્વ પર પ્રકાશક એટલે સંસારને પ્રકાશી શકે અને પોતાની જાતને પ્રકાશી શકે, બંને જોઈ શકે.
ચંદુ પ્રતિક્રમણ કરે અને એને આત્મા જુએ, પણ આપે તો એમ કહ્યું કે જોનારાને એ જુએ છે.
હા, એટલે ત્યાં ખરેખર આ મૂળ આત્મા જ કામ કરે છે, એટલે જુદું પાડ્યું અમે. મૂળ આત્મા જ કામ કરે છે, સ્વ પરનો પ્રકાશક જે છે તે જ કામ કરે છે. માટે એ સ્વ પર પ્રકાશકની તમને ખાતરી થઈ કે સ્વ પર પ્રકાશકમય છે અને કાર્ય કરી રહ્યો છે તે આપણે જોયું. જોનારને જોયો. હવે જોનારને જોવામાં બીજો અભ્યાસ નથી થતો, પણ અહીં આગળ આપણને ખાતરી થઈ કે આ કોણે જોયું. એટલે આપણે જોઈએ કે ખોળીએ કોણ, ત્યારે કહે જોનારને જોયો આપણે.
દાદાનું નિધિધ્યાસન કરાવે પ્રજ્ઞા.
આજે સવારે સામાયિકમાં આપનું નિધિધ્યાસન બધે થઈ રહેલું, એ શું છે? એને હું શુદ્ધ ચિત્ત સમજું છું.
ના, એ તો પ્રજ્ઞાશક્તિનું બધું કામ છે. શુદ્ધ ચિત્ત તો એ પોતે જ આત્મા છે. શુદ્ધાત્મા એ જ શુદ્ધ ચિત્તરૂપ. આ તો પ્રજ્ઞા બધું કરે છે.
બધે દાદા બેઠેલા દેખાય એ શું?
એ જ પ્રજ્ઞાને. અજ્ઞાશક્તિ છે તે બીજું દેખાડે. લક્ષ્મી દેખાડે, સ્ત્રીઓ દેખાડે, એ અજ્ઞાશક્તિ. અજ્ઞાશક્તિ સ્ત્રીનું નિધિધ્યાસન કરાવડાવે અને પ્રજ્ઞાશક્તિ જ્ઞાની પુરુષનું. જ્ઞાની પુરુષ એટલે આત્માનું નિધિધ્યાસન કરાવે.
હવે જ્ઞાન લીધું છે અત્યારે, એને પણ આ સ્ત્રીનું નિધિધ્યાસન ઊભું થાય, તો એ અજ્ઞા ડિપાર્ટમેન્ટ છે?
એ તો પેલો ચંદુભાઈનો ભાગ છે, એમાં આપણે શું લેવા દેવા?
ના, એટલે ચિત્તનું આમાં ફંક્શન ક્યાં આવ્યું?
એ તો ચંદુભાઈનો ભાગ છે, અશુદ્ધ ચિત્ત છે.
તો આ પ્રજ્ઞા જે જ્ઞાની પુરુષનું નિધિધ્યાસન કરાવે છે, એમાં ચિત્તનું ફંક્શન ક્યાં આવ્યું?
એમાં ચિત્તની જરૂર જ નહીં, પ્રજ્ઞાશક્તિ પોતે જ દેખી શકે.
આ એક્ઝેક્ટ ફોટોગ્રાફી કહીએ છીએ?
હા, એક્ઝેક્ટ. ફોટોગ્રાફી કરતાં સારું. ફોટોગ્રાફીમાં એટલું સરસ ના આવે. સ્વપ્નનું તો ફોટોગ્રાફી કરતાંય સરસ આવે અને રૂબરૂ કરતાંય છે તે સ્વપ્નમાં બહુ સરસ આવે.
ચિત્તનું કામ જ ના રહ્યું.
શુદ્ધ ચિત્ત હતું તે આત્મામાં એક થઈ ગયું, આત્મામાં ભળી ગયું.
શુદ્ધ ચિત્ત થાય પછી પ્રજ્ઞાની શરૂઆત.
તો નિધિધ્યાસનને જોનારું કોણ?
એ પ્રજ્ઞાશક્તિ.
એ પોતે જ જુએ ને પોતે જ ધારણ કરે?
એ પોતે જ બધું, એની જ બધી ક્રિયાઓ. ચિત્તની જરૂર જ ના રહી ત્યાં આગળ. અશુદ્ધ ચિત્ત હોય ત્યાં સુધી છે તે સંસારનું બધું દેખાય એને. અશુદ્ધ ચિત્ત શુદ્ધની વાત ન દેખી શકે. એટલે ચિત્ત શુદ્ધ થયું એટલે આત્મામાં એક થયું, આત્મામાં ભળી ગયું. રહ્યું કોણ? વચ્ચે કોઈ રહ્યું નહીં, પ્રજ્ઞાશક્તિ ચાલ્યા કરે બસ. દખલ હોય તો પાછું શુદ્ધ ચિત્તે બગડતું જાય પાછું. અંધારું હોય ને તો પાછું બગડતું જાય. તે પાછું ક્યાં રિપેર કરાવીએ? એના ક્યાંય કારખાના ના હોય. અને પ્રજ્ઞાશક્તિને રિપેર કરવી નહીં પડે આપણે. જે ના હોય તેને મૂકી તો રિપેર કરાવવા જવું પડે. જે વસ્તુ નથી તેને તો બગડ્યું ત્યારે રિપેર કરાવવા જવું પડે. એટલે કોઈ ચીજની વચ્ચે જરૂર નથી કશી. બધી જ ક્રિયા પ્રજ્ઞા કરે છે.
આ શુદ્ધ ચિત્ત થાય ત્યારે પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે ને?
શુદ્ધ ચિત્ત થાય ત્યારે શુદ્ધાત્મામાં ભેગું થાય, ત્યારે પછી પ્રજ્ઞાશક્તિની શરૂઆત થઈ જાય. શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધ ચિત્તરૂપાત્મા.
આ જ્ઞાની પુરુષનું નિધિધ્યાસન રહે એને પ્રજ્ઞા કહી આપે, તો જેટલું નિધિધ્યાસન વધારે રહે એટલું ચિત્ત શુદ્ધ થાય એવું પણ કહો છો ને?
ચિત્ત શુદ્ધિ તો થઈ ગયેલી છે ને?
મૂળથી જ થઈ ગઈ છે સંપૂર્ણ. તો પેલું અશુદ્ધ ચિત્ત હોય એનું શું થાય?
અશુદ્ધ ચિત્ત તો સંસારી કાર્ય બધું કરી લે. અશુદ્ધ ચિત્ત હોય તો દખલ થાય વચ્ચે, શુદ્ધ ચિત્ત હોય તો દખલ થાય નહીં. જો ત્રીજું માણસ હોય તો દખલ થાય. દખલ હોય છે? તમે નિધિધ્યાસન કરી આવો કોઈ દાડો.
નિધિધ્યાસન થવામાં કોની દખલ હોય છે?
એ તો આ ઉદય કર્મ.
કારણ કે જો પ્રજ્ઞાનું પોતાનું સ્વતંત્ર ડિપાર્ટમેન્ટ હોય તો પ્રજ્ઞા બધા મહાત્માઓને ઉત્પન્ન થઈ છે. છતાં પેલું આપણા મહાત્માઓને જ્ઞાન પછી સરખું?
બધાને સરખું જ્ઞાન ના ઉત્પન્ન થાય. સૌ સૌના ગજા પ્રમાણે થાય, પછી એ પ્રમાણે આજ્ઞા પડાય.
એટલે ગજા પ્રમાણે કહ્યું એવું કેમ?
આસ તો ને, એનું નિશ્ચય બળ ને એવું બધું હોવું જોઈએ ને. જુદું જુદું ના હોય દરેકનું? દરેકનું જુદું, તારું જુદું, એનું જુદું, એ બધાનું જુદું હોય ને.
પણ શુદ્ધ ચિત્તો આ બધાને થઈ ગયું છે સંપૂર્ણ એમ કહો છો?
આહા, ત્યારે જ આત્મા પ્રાપ્ત થાય ને.
તો શુદ્ધ ચિત્ત સંપૂર્ણ શુદ્ધ થયું તો એટલી પ્રજ્ઞા ઉત્પન્ન થાય?
હા, અમે જ્ઞાન આપીએ એટલે તો આત્મા શુદ્ધ થઈ ગયો, એટલે પ્રજ્ઞા ઉત્પન્ન થાય જ. પછી એની શક્તિ જે આ પાંચ આજ્ઞા પાળવાની છે ને, એમાં જેટલી પાંચગઢ હોય તેટલો લાભ જાય એનો.
એટલે જેટલી આજ્ઞા પડાય એટલી એ પ્રજ્ઞા શક્તિ ખીલતી જાય?
હા, એ નિશ્ચય બળ બધું હોવું જોઈએ.
પણ આમાં નિશ્ચય બળ કોનું?
બધું પોતાનું જ.
નિશ્ચય પોતે જ કરે ને પછી પોતે જ બળવાન થાય એવું? એ ના સમજાયું.
અશુદ્ધ ચિત્ત ને મન ને એ બધું જોર કરે એટલે નિશ્ચય બળ બંધ થઈ જાય. આ પ્રમાણે જેનું ઓછું છે તેને પેલું વધારે મજબૂત રહે. ડખો કરે ને આ બધો. નહીતર આપણે ઘણું એકાંત કરીને ધ્યાનમાં બેઠા હોય પણ બહાર લોકો હો હો કરે તો? એ બધું આ બહાર હો 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 થાય ને, તે જેને વધારે હો 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 તેનું ઠેકાણું ના પડે.
એ બહુ કરેક્ટ છે વસ્તુ. બહારનું હો હો ઓછું થાય તો?
આ અમારે બહારની હો હો નહીં તો છે કશું ભાંજગઢ. અને તમને ત્રણ જણનું હો હો હોય તો ગભરામણ થઈ જાય. મને કરે છે એવું મને અડે જ નહીં ને. હું એવી રીતે બેસું, બહાર બેસું નહીં ને. મને શોખ નથી એવો. તમને શોખ હોય તે બહાર બેસીને ત્રણ જણ જોડે તમે હો હો કરો. હું તો મારી રૂમમાં બેઠો બેઠો હો હો કર્યા કરું. આટલું બધું માણસ મારે ક્યારે પાર આવે?
તમે પોતાની રૂમમાં એમ સિફતથી સરખી જાઓ છો, પેસી જાઓ છો. મહી
બેઠેલો જ હોઉં છું, મહી બહાર નીકળતો જ નથી. તમને લાગે છે કે બહાર નીકળ્યા હશે એ જ ભૂલ છે. વખતે પડછાયો દીઠો હોય તો ખરેખર હું નથી હોતો.
એ વાત ખરી, અમે ખેંચીએ તોય નથી આવતા.
નિશ્ચયો પ્રજ્ઞા તણા.
નિશ્ચય કોણ કરે? એક નંબરની ફાઇલ નિશ્ચય કરે?
તમારે જ કરવાનો. તમારે પોતાને નિશ્ચય કરવાનો.
એટલે શુદ્ધાત્મા નિશ્ચય કરે?
ના ના, શુદ્ધાત્મા નહીં, એની પેલી પ્રજ્ઞાશક્તિ. પ્રજ્ઞાશક્તિ નિશ્ચય કરાવ્યા વગર રહે જ નહીં. આ તો જ્ઞાન મળતાની સાથે નિશ્ચય કરી જ નાખે.
દાદા એમ કહે છે કે તારે આજ્ઞા પાડવાની વાત નથી આમાં. તું નિશ્ચય કર કે આજ્ઞામાં તારે રહેવું છે, બસ. બીજું બધું મારા પર છોડી દે, એમ આપ કહો છો ને?
આજ્ઞા પાડવાની જ છે ફક્ત. આજ્ઞા પ્રમાણે થયું કે ના થયું એ આપણે જોવાનું નથી. એમાં પાળવી છે એવું નક્કી કરે, બસ.
એટલે જે નિશ્ચય કરવાની જે વાત છે એમાં આપણે કહીએ છીએ કે તારે કરવું કંઈ નથી, પછી પાછું એમ કહીએ છીએ કે નિશ્ચય કર.
એ તો શબ્દો છે ને, શબ્દો એવી રીતે ખાલી ડ્રામેટિક શબ્દો, એમાં કંઈ કરતા ભાવ ના હોય.
હા, એટલે એ તો ભાષા પૂરતી વાત થઈ. પણ આ જે નિશ્ચય છે એ નિશ્ચય કોણ કરે છે?
એ જ પોતાને થયો છે. તે આ પ્રજ્ઞાશક્તિ છે ને, એ જ નિશ્ચય કરે છે, બસ.
પણ એમાં જ્યારે જ્ઞાન નહોતું ત્યારે અહંકાર નિશ્ચય કરતો હતો, ત્યારે પ્રજ્ઞા નહોતી કરતી.
બરોબર છે, એ અહંકાર નહીં પણ અજ્ઞા કરતી હતી, હવે પ્રજ્ઞા કરે છે. અજ્ઞાનીને બધા નિશ્ચય અજ્ઞા કરે, અને આ જ્ઞાન પ્રાપ્ત થયું એને પ્રજ્ઞા કરે. અજ્ઞા અને પ્રજ્ઞા બે શક્તિઓ છે. અજ્ઞા છે તે રોંગ બિલીફ છે અને પ્રજ્ઞા એ રાઇટ બિલીફ છે.
એ નિશ્ચય કરે છે એ કહેવું, એના કરતાં નિશ્ચય રાખો એમ કહેવું.
કરવો કે રાખવો, જે શબ્દ કરે જેનાથી આપણું ધારેલું સિદ્ધ થાય એ કરવું. શબ્દો ગમે તે બોલો ને, કરો કે રાખવો એનો કંઈ સવાલ નથી.
પ્રજ્ઞા નિશ્ચય કરે છે કે કરાવડાવે છે?
એ નિશ્ચય કરે છે, કરાવડાવે, બધું એમાં એકમાં જ આવે, એટલે એ કંઈ જુદા જુદા હોતા નથી.
તો એમે પણ કહેવાય ને કે નિશ્ચય કરાવે છે, નિશ્ચય રખાવે છે.
હા, કહેવાય. બધું એ ભેગું એનું એ જ છે, એને એકની એક વસ્તુને. આમાં ચૂંથારો કરીએ એટલે પોસ્ટમોર્ટમ થાય, અમથું બગડી જાય. આપણે જે કહેવા માગીએ છીએ ને એ આશય ઉડી જાય. આમાં ચૂંથારામાં નહીં પડવું, સીધી સાદી વાત સમજી લેવી. ભાઈ, આ પ્રજ્ઞા કરે છે ને આ આજ્ઞા કરે છે, બસ. એમાં પાછી બુદ્ધિ છે તે જાત જાતના વેશ દેખાડે. તમે અમારી પાંચ આજ્ઞામાં રહો તે જ પુરુષાર્થ છે, એ જ ધર્મ છે, બીજો કોઈ પુરુષાર્થ નથી. એમાં બધું આવી ગયું. નિશ્ચય એ જ પુરુષાર્થ છે.
પ્રજ્ઞા થકી પુરુષાર્થ પરાક્રમ.
પરાક્રમ અને પુરુષાર્થ કોણ કરે?
એ બધું જ છે તેમાં. આપણી એ છે ને પેલી પ્રજ્ઞા, પ્રજ્ઞા સ્વરૂપ. આત્માને કશું કરવાપણું હોતું નથી. પ્રજ્ઞા છે તે મોક્ષે લઈ જાય છે અને અજ્ઞા છે તે સંસારમાં ભટકાવે છે. પુરુષાર્થ ઉદયાધીન ના હોય. પુરુષાર્થ તો જેટલો કરો એટલો તમારો. આપણા મહાત્માઓ પુરુષ થયા એમને મય નિરંતર પુરુષાર્થ થઈ રહ્યો છે. પુરુષ પુરુષ ધર્મમાં આવી ગયેલો છે ને તેથી જ પ્રજ્ઞા ચેતવે છે. આપણા પુરુષાર્થ અને પરાક્રમ ઊભા થયેલા છે. હવે આ પુરુષાર્થનો ગુણ આત્મામાં નથી, પણ જે પ્રજ્ઞા નામની શક્તિ છે ને તે એનો ધર્મ જ છે આ. એટલે તમે નક્કી કરો કે મારે આ પુરુષાર્થમાં રહેવું છે તો અવશ્ય એવું રહે. આપણે તો નક્કી જ કે મારે પુરુષાર્થ જ કરવો છે. હું પુરુષ થયો, દાદાએ મને પુરુષ કર્યો છે. પુરુષ અને પ્રકૃતિ બેઉ જુદા પાડ્યા છે. હું પુરુષ થયો છું માટે પુરુષાર્થ કરવો છે એવું નક્કી કરવું. આ તો આખો દાડો પ્રકૃતિમાં જતું રહે ઘણું ખરું, તો એમ ને એમ વયું જ જાય છે પાણી.
પ્રકૃતિની પજવણી સામે જ્ઞાન ને આજ્ઞા.
મોક્ષ અનુભવાય છે પણ પ્રકૃતિ એનો સ્વભાવ છોડતી નથી, તેનો કંટાળો આવે છે.
પ્રકૃતિ એનો સ્વભાવ છોડે જ નહીં ને. ઘર આગળ સરકાર ચોગરદમ ગટર ખોલે તો ગટર એનો ગુણ આપે કે ના આપે?
આપે.
તે ઘડીએ તમારે કઈ દ્રષ્ટિએ રહેવું પડે?
જ્ઞાતા દ્રષ્ટા.
આપણને એશ આરામ કરવા જઈએ તો ગંધ આવે, એટલે જ્ઞાતા દ્રષ્ટા જ રહેવું. પ્રકૃતિમાં ગટરો બટરો આવે ત્યારે તેમાં જાગૃત રહેવું.
આપણે પાડોશીને જોયા કરીએ અને તેને વાળીએ નહીં તો એ કેમ ચાલે? એ દંભ ના કહેવાય?
આપણને વાળવાનો શું અધિકાર? દખલ કરવાની નહીં. એ કોણ ચલાવે છે એ જાણો છો? આપણે ચલાવતા નથી, આપણે વાળતાય નથી. એ વ્યવસ્થિતને તાબે છે, તો પછી ડખો કરીને શું કામ છે? જે આપણો ધર્મ નથી તેમાં ડખો કરવા જઈએ તો પરધર્મ ઉત્પન્ન થાય.
અમને આ ભવે જ જ્ઞાનથી જ અવળું વર્તન સ્ટોપ થઈ જશે કે નહીં?
થઈએ જાય. જ્ઞાની પુરુષના કયા પ્રમાણે કરે તો 5-10 વર્ષમાં થઈ જાય. અરે, વરસદાડામાંય થઈ જાય. જ્ઞાની પુરુષ તો 3 લોકનો નાથ કહેવાય. ત્યાં આગળ શું ના થાય, કશું બાકી રહે ખરું? આ દાદા પાસે બેસીને બધું સમજી લેવું પડે, સત્સંગ માટે ટાઈમ કાઢવો પડે. અમે કેવળ જ્ઞાન પ્યાસી, દાદાને કાજે આ ભવ દેશું અમે જ ગાળી. નવનીત, આમને તૃષા શેની લાગી છે? કેવળ જ્ઞાનની જ તૃષા છે, અમારે હવે બીજી કોઈ તૃષા રહી નથી. ત્યારે આપણે એને કહીએ, મય રહી છે તૃષા, તેની તપાસ તો ઊંડી કર. ત્યારે કહે, એ તો પ્રકૃતિમાં રહી છે, મારી નથી રહી. પ્રકૃતિમાં તો કોઈને 4 આની રહી હોય, કોઈને 8 આની રહી હોય, તો કોઈને 12 આની રહી હોય. તો 12 આની વાળાને ભગવાન દંડ કરતા હશે? ત્યારે કહે, ના બા, તારી જેટલી ખોટ તેટલી તું પૂરી કર. હવે પ્રકૃતિ છે ત્યાં સુધી એની બધી ખોટો પૂરી થઈ જ જવાની. જો ડખો નહીં કરો, દખલ નહીં કરો, તો પ્રકૃતિ ખોટ પૂરી કરી દેવાની છે. પ્રકૃતિ પોતાની ખોટ પોતે પૂરી કરે છે. હવે આમાં હું કરું છું કહે કે ડખો થાય. જ્ઞાન ના લીધું હોય તો પ્રકૃતિનું આખો દાડો અવળું જ ચાલ્યા કરે, અને હવે તો સવળું જ ચાલ્યા કરે. તું સામાને ચોપડી દઉં પણ મહી કહેશે કે ના, આવું ના કરાય. ચોપડી દેવાનો વિચાર આવ્યો તેનું પ્રતિક્રમણ કરો. અને જ્ઞાન પહેલાં તો ચોપડી દઉં ને ઉપરથી કહું કે વધારે આપવા જેવું છે. એટલે અત્યારે જે મહી ચાલ્યા કરે છે તે સંકિત બળ છે, જબરજસ્ત સંકિત બળ છે. તે રાત દાડો નિરંતર કામ કર્યા જ કરે.
એ બધું પ્રજ્ઞા કામ કરે છે?
હા, એ પ્રજ્ઞા કામ કરી રહી છે. પ્રજ્ઞા મોક્ષે લઈ જવાને કસડી કસડીને પણ મોક્ષમાં લઈ જાય.
પણ દાદા, પ્રકૃતિનો ફોર્સ ઘણીવાર બહુ આવે છે.
એ તો જેટલી ભારે પ્રકૃતિ હોય એટલો ફોર્સ વધારે હોય.
પ્રકૃતિનો ફોર્સ કેમ એટલો બધો હોય કે જોવાનું પણ ભૂલાવી દે છે?
એટલી આત્માની શક્તિ ઓછી. શક્તિ વધારે હોય તો ગમે તેવી ફોર્સવાળી હોય તો એ જુદો થઈ જાય.
શક્તિવાળો કેવી રીતે થવાનું એ સમજાયું નહીં.
જેટલી આજ્ઞા પાડે એટલી શક્તિ વધતી જાય, એટલે કે પ્રગટ થતી જાય. મૂળ આત્માની શક્તિ બધાની સરખી હોય, પણ આ આજ્ઞા ઓછી તેના પ્રમાણમાં ઓછી વધતી પ્રગટે, ધીમે ધીમે વધતી વધતી ઠેઠ સુધી પહોંચે.
આજ્ઞા પડાવે પ્રજ્ઞાશક્તિ.
પુરુષે પુરુષાર્થ શું કરવાનું હોય છે?
આ આજ્ઞારૂપી બીજો કયો? તમારે આજ્ઞારૂપી, મારે આજ્ઞા વગર, એની એ જ વસ્તુ. મારે આજ્ઞા વગર થાય, તમારે આજ્ઞાથી થાય. છેવટે પછી આજ્ઞા જતી રહેશે ધીમે ધીમે, અને તેનું મૂળ રહી જશે. જેમ જેમ પ્રેક્ટિસ પડશે તેમ તેમ.
આજ્ઞા કોણ પાડે છે? પ્રતિષ્ઠિત આત્મા પાડે છે?
પ્રતિષ્ઠિત આત્માને પાડવાનો સવાલ જ ક્યાં છે આમાં? આત્માની પ્રજ્ઞા નામની શક્તિ છે તે, એટલે બીજું ક્યાં રહ્યું? તે વચ્ચે દખલ જ નથી ને કોઈની. એ આજ્ઞા પાડવાની. આજ્ઞાશક્તિ નહોતી કરવા દેતી ને પ્રજ્ઞાશક્તિ કરવા દે. એ આજ્ઞા પાડવી એટલે તમારે છે તે પ્રતીતિમાં છે, હું શુદ્ધાત્મા છું એ, અને લક્ષમાં છે પણ અનુભવમાં થોડું છે, પણ તે રૂપ થયા નથી હજુ. એ થવા માટે 5 આજ્ઞા પાડે ત્યારે તે રૂપ થાય.
શરૂઆતમાં મારવું પડે હેન્ડલ.
આજ્ઞાઓ ખ્યાલમાં હોય પણ જે સહજ ભાવે થવી જોઈએ એ નથી થતી, એનું શું?
તમારે એ ધ્યાન દેવાની જરૂર. બાકી સહજ ભાવે ના થાય એવું અઘરું નથી, બહુ સહેલામાં સહેલી છે વસ્તુ. પણ ટેવ પાડવી જોઈએ, એનો પહેલાં અભ્યાસ કરવો પડે. અનભ્યાસ છે. અનભ્યાસ એટલે આપણે રિયલ અને રિલેટિવ જોવાનો અભ્યાસ જ નથી ને. એટલે 1 મહિનો તમે અભ્યાસ કરો પછી સહેજે થઈ જાય. એટલે પહેલાં હેન્ડલ મારવું પડે. આ રિયલ અને આ રિલેટિવ, એ બહુ જાગૃતિવાળો ના મારે તો ચાલે, પણ આ લોકોની એટલી બધી જાગૃતિ હોતી નથી ને. બહુ જાગૃતિવાળાને તો કશું જ કરવાનું નથી, હેન્ડલ એ મારવાની જરૂર નથી. આ તો બધું સહજ રહે જ. હવે તમારે આ જાગૃતિ નિરંતર રહેશે. તમારા પાપો ભસ્મીભૂત કર્યા છે એટલે આ શુદ્ધાત્માનું લક્ષ્ય નિરંતર રહ્યા કરશે, ક્ષણવાર ચૂક્યા સિવાય. ફક્ત અમારી આજ્ઞા પાડવાની. ત્યાં 1 આજ્ઞા આપી, ફર્સ્ટ રિલેટિવ વ્યૂ પોઈન્ટ, 2 રિયલ વ્યૂ પોઈન્ટ. તે સવારમાં બહાર નીકળો તો આ 2 વ્યૂ પોઈન્ટથી જોતા જોતા નીકળીએ તો કોઈ વાંધો ઉઠાવે? ગાયને જોઈએ અને અંદર શુદ્ધાત્માને જોઈએ, એમ જોતા જોતા એક કલાક સુધી જોઈએ.
રિયલ અવિનાશી, રિલેટિવ વિનાશી.
એક વિનાશી દ્રષ્ટિ છે અને એક અવિનાશી દ્રષ્ટિ છે. બે જાતની દ્રષ્ટિઓ છે. ખરેખર મૂળ પોતાની દ્રષ્ટિ તો અવિનાશી છે, પણ આ વિનાશીમાં દ્રષ્ટિ ઘાલી પાછી, તેથી ઉલટો વિનાશી ભાવ આપણો ઉત્પન્ન થયો. હું ચંદુલાલ છું એવું ભાન લોકો કહે ને આપણે માનીને આ બધું ફસાયા અને દ્રષ્ટિ રિલેટિવ થઈ ગઈ, એટલે વિનાશી છું એવું ભાન થયું. પણ પાછું મેં ખૂંચ્યા કરે કે ગયા અવતારે હતો, તે પાછું બોલે એવું, જો ગયા અવતારે હતો તો અવિનાશી છે જ ને. આપણે ગયા અવતારે હતા તો આપણે વિનાશી નથી. આ તો દેહ વિનાશી છે, આપણું અવિનાશીપણું તો છે જ, કારણ કે આપણે શુદ્ધાત્મા છીએ. એ રિયલ વસ્તુ છે અને જેટલી રિયલ વસ્તુ છે એ બધી અવિનાશી છે, જેટલી રિલેટિવ વસ્તુ છે એ વિનાશી છે.
ઘણી વખત આપણે સંસારની અમુક બાબતોમાં આ રિલેટિવ છે એવું ઉપલખ રહીએ તો મહી બહુ આનંદ રહે છે.
રિલેટિવ બોલે ત્યાંથી જ આનંદ. રિલેટિવ બોલ્યો માટે પોતે રિયલ છે એ વાત ખાતરી થઈ ગઈ. હું શુદ્ધાત્મા ના બોલે ને આ બધું રિલેટિવ બોલે ને કે આ બધું રિલેટિવ છે, તો તમે શુદ્ધાત્મા છો એ પ્રૂવ થઈ જાય છે, સાબિત થઈ જાય છે.
રિયલ ને રિલેટિવનું જુદું પાડે તે પ્રજ્ઞા.
રિયલ રિલેટિવ બહાર જોતો જોતો જઉં તો પછી એ કોણ જુએ છે? શુદ્ધાત્મા જુએ છે?
એ તો પ્રજ્ઞા જુએ છે, આત્મા જોતો નથી. અને પ્રજ્ઞા જુએ એટલે આત્મા ખાતે જ ગયું. બુદ્ધિ અને પ્રજ્ઞા બેના જોવા જાણવામાં ફેર છે. પેલી ઇન્દ્રિય ગમ્ય છે ને આ અતિન્દ્રિય ગમ્ય છે.
રિયલ અને રિલેટિવ આ જુદું કોણ પાડે છે?
બધું વિનાશી તો ઓળખાય ને આપણને. મન વચન કાયાથી જે આ બધું આંખે દેખાય છે, કાને સંભળાય છે, એ બધું જ રિલેટિવ છે. અને રિયલ એટલે અવિનાશી. મહી પ્રજ્ઞાશક્તિ છે એ બેઉ જુદા પાડે, રિલેટિવનું જુદું પાડે ને રિયલનું જુદું પાડે.
તો આ રિયલ, રિલેટિવ ને પ્રજ્ઞા આ ત્રણ વસ્તુ છે એવું થયું દાદા? પ્રજ્ઞા રિયલથી જુદી વસ્તુ છે?
એ પ્રજ્ઞા રિયલની જ શક્તિ છે, પણ બહાર પડેલી શક્તિ છે. એ જ્યારે રિલેટિવ ના હોય ત્યારે આત્મામાં એકાકાર થઈ જાય.
પ્રજ્ઞા રિલેટિવ છે કે રિયલ છે?
રિલેટિવ રિયલ છે. જ્યારે એનું કામ પૂરું થઈ જાય છે એટલે મૂળ જગ્યાએ બેસી જાય છે, પાછી આત્મામાં ભળી જાય છે. પ્રજ્ઞા એ રિલેટિવ રિયલ છે. રિયલ હોય તો અવિનાશી કહેવાય.
એ રિલેટિવ રિયલ પછી રિયલ થઈ જાય ત્યારે રિલેટિવ હોય નહીં ને?
રિયલમાં રિલેટિવ ના હોય, રિલેટિવ માત્ર વિનાશી હોય. એટલે આ પ્રજ્ઞા આત્મજ્ઞાન થાય ત્યારે શરૂ થાય ને કેવળ જ્ઞાન થાય ત્યારે પૂરી થાય. એટલે વિનાશી ખરી પણ રિયલ, એટલે પાછી પોતાના સ્વભાવમાં બેસી જાય છે, પોતે સંપૂર્ણ નાશ ના થાય.
રિલેટિવ ભાગ ઉપર પ્રજ્ઞાનો કંટ્રોલ છે?
કોઈનોય કંટ્રોલ ના હોય. ઉલટો કંટ્રોલ રિલેટિવનો રિયલ ઉપર હતો. તે બૂમ પાડતા કે અમે બંધાયા છીએ, અમે બંધાયા છીએ, મુક્ત કરો, મુક્ત કરો. તે જ્ઞાની પુરુષ મુક્ત કરે ત્યારે હાશ અનુભવે કે હાશ, હવે છૂટા થયા.
આજ્ઞા ચૂક્યા ત્યાં ચડી બેસે પ્રકૃતિ.
આપની પાસે આવ્યો, જ્ઞાન લીધું, એને નિરાકુળતા તો ઉત્પન્ન થઈ જ જાય છે. પછી એ આજ્ઞામાં રહ્યો હોય તોય અને ના રહેતો હોય ને તો પણ એની એટલી બધી મસ્તી હોય છે.
પણ આજ્ઞામાં ના રહેતો હોય ને એને ધીમે ધીમે પ્રકૃતિ ચડી બેસે પછી.
હા, બસ આ પોઈન્ટ જોઈએ.
પ્રકૃતિ ચડી બેસે અને આજ્ઞામાં રહે એટલે પછી કોઈ એનું નામ ના લે, પેલું તો ખાઈ જાય. દાદાની કૃપાથી એ ઘડીએ શાંતિ રહે, બીજું રહે, બે બે વર્ષ, પાંચ પાંચ વર્ષ સુધી રહે છે, પણ એનો અર્થ કશોય નહીં. ખાઈ જાય પ્રકૃતિ.
પ્રકૃતિ ખાઈ જાય એટલે? પ્રકૃતિ ચડી બેસે એટલે?
પ્રકૃતિ પોતાના સ્વરૂપ કરી નાખે પાછી, મારી ઠોકીને. અને સહેલામાં સહેલી આજ્ઞા છે, કંઈ અઘરી નથી. અમે પાછી બધી છૂટ આપી છે. આજ્ઞા પાણી નિરાંતે જલેબી અને ભજીયા બંને ખાજે પછી. અતિ વધારે શું, ભાવતું ખાવાની છૂટ આપી છે. જો ત્યાં બંધન કર્યું હોય તો બધી વાતમાં આ જ્ઞાનીનું બંધન આપણને શી રીતે પોષાય? પણ સહેલી સરળ આજ્ઞા છે, જેમ છે એમ જોવાનું. શું વાંધો?
જોવામાં વાંધો નથી, પણ જોવાતું નથી ને.
પાંચ ઇન્દ્રિયોના ઘોડા બધા જો પોતે હાંકતો હોય તે પોતે લગામને ખેંચવી પડે અને આમ જરા ઊંચું ઢીલું કરવું પડે. એના કરતાં મેં કહ્યું, મૂકી દે ને બા, ઘોડા એવા ડાયા છે કે એ ઘેર લઈ જશે અને મુઆ તું ઉલટો એ ઘોડાને લોહી કાઢે છે.
આજ્ઞા ત્યાં સંયમ ને સમાધિ.
આજ્ઞા ચૂકી ગયા છે એની પારાશીશી કઈ હશે?
મય સફોકેશન, ગુંગળામણ બધું થાય, એ આજ્ઞા ચૂક્યાનો જ બદલો. આજ્ઞાવાળાને તો સમાધિ જ રહે નિરંતર. જ્યાં સુધી આજ્ઞા છે ત્યાં સુધી સમાધિ. આપણા માર્ગમાં ઘણાય માણસો છે કે જે આજ્ઞા સરસ પાળે છે અને સમાધિમાં રહે છે, કારણ કે આવો સરળ ને સમભાવી માર્ગ, સહજ જીવું. અને જો એ ના અનુકૂળ આવ્યો તો પછી પેલો તો અનુકૂળ આવવાનો જ શી રીતે? એટલે બધી જ ભાંજગળો આખી મૂકીને મનની ભાંજગળોમાં ધ્યાન દેવાય જ નહીં, ખાલી જ્ઞાતા જ્ઞેયનો સંબંધ જ રાખો. મન એના ધર્મમાં છે, એમાં શું કરવા ડખો કરવાની જરૂર? નિરંતર આજ્ઞામાં રહેવાય, સમાધિમાં રહેવાય એવો માર્ગ છે. જરાય કઠણ નહીં, કેરીઓ બેરીઓ ખાવાની છૂટ.
જ્ઞાનીના આશ્રય આવ્યા પછી જે કોઈ ખામી જણાય છે તો એ પોતાની સમજવી કે સામાની સમજવી? આપણને તો એમ થાય કે આપણે આજ્ઞા પ્રમાણે રહીએ છીએ, પણ એમાં ફેર કઈ જાતનો રહી જાય છે?
ફેર રહી જાય ને, એટલે આપણને પછી બધી ઉપાધિ પડ્યા કરે. આપણને અણગમો થાય, કંટાળો આવે, એવું બધું થાય. ફેર રહી જાય તો આવું થઈ જાય, નહીં તો જો અમારી આજ્ઞામાં રહે ને તો સમાધિ જાય નહીં પછી. આ જ્ઞાનનો એવો પ્રતાપ છે કે અખંડ શાંતિ રહે અને એક બે અવતારમાં મુક્તિ મળી જાય અને અંદર નિરંતર સંયમ રહે. આંતરિક સંયમ, બાહ્ય સંયમ નહીં. બાહ્ય સંયમ તો આ દેખાય છે એ બાહ્ય સંયમ કહેવાય, પણ અંદરનો સંયમ, કોઈનું અહિત ના થાય, પોતાને ગાળ દે તો પણ એનું અહિત ના કરે, ક્રોધ માન માયા લોભ થાય નહીં, એવો આંતરિક સંયમ રહે, આ જ્ઞાનનો પ્રતાપ. ને ભૂલચૂક થઈ તો સુધારી લે.
દાદા, આપની જે પાંચ આજ્ઞાઓ છે તેનું પાલન જરા કપરું ખરું કે નહીં?
અઘરું એટલા જ માટે છે કે આપણને પાછલા કર્મો છે તે ગોદા માર માર કરે. પાછલા કર્મોને લઈને આજે દૂધપાક ખાવા મળ્યો, હવે દૂધપાક વધારે માગે અને તેને લીધે ડોઝિંગ થયું એટલે આજ્ઞા પડાય નહીં. હવે આ અક્રમ છે. ક્રમિક માર્ગમાં શું કરે કે પોતે બધા કર્મો ખપાવતો ખપાવતો જાય, કર્મને પોતે ખપાવી અનુભવી ભોગવી અને પછી આગળ જાય. અને આ કર્મ ખપાવ્યા સિવાયની વાત છે. એટલે આપણે એમ કહેવાનું કે ભાઈ આ આજ્ઞામાં રહે, ને ના રહેવાય તો ચાર અવતાર મોડું થશે, એમાં ખોટ શું જવાની છે?
પ્રજ્ઞામાં કઈ રીતે રહેવું તન્મય?
ભરોસાવાળી ને ભરોસા વગરની મૂડી છે એવું ધ્યાન રાખનાર કોણ?
બધું પ્રજ્ઞાશક્તિનું જ કામ છે આ. પણ જ્યારે પ્રજ્ઞાશક્તિ એનું કામ ના લે ત્યારે પેલો ડિસ્ચાર્જ અહંકાર બધો કામ કર્યા કરે. તે એમ કરતો હોય તેને આપણે જોવાનું, શેમાં તન્મયાકાર થયેલો એ. આમાં પ્રજ્ઞામાં તન્મયાકાર રહેવો જોઈએ તેને બદલે પેલામાં તન્મયાકાર સ્લીપ થઈ જાય. એ જાગૃતિ હોય તો પ્રજ્ઞામાં રહે, પેલામાં જાય એટલે અજાગૃતિ રહે.
આપે જે જ્ઞાન આપ્યું એટલે એને જાગૃતિમાં તો રહેવું હોય છે.
ઈચ્છા તો હોય એની, પણ રહે નહીં. એ ટેવ પડેલી ને, પેલી ટેવ પડેલી એટલે એ બાજુ થઈ જાય પછી. પણ જેનો સ્ટ્રોંગ ભાવ છે એ તો ગયેલો હોય તોય પાછો બોલાવે કે નથી જવાનું. ખબર તો પડે ને પોતાને.
પ્રજ્ઞામાં તન્મયાકાર રહેવાનું કહ્યું તો જરા બરાબર ખુલાસો કરીને સમજાવો.
સિન્સિયર રહેવું. સિન્સિયર કોને છે? હવે આપણે જો મોક્ષે જવું હોય તો પ્રજ્ઞાને સિન્સિયર રહો, અને જો લટાકા પટાકા ચાખવા હોય તો આમાં જાઓ થોડી વાર. અત્યારે કર્મના ઉદય લઈ જાય એ વાત જુદી છે. કર્મનો ઉદય ઢસેડી જાય તોય આપણે આ બાજુનું રાખવું. નદી આ બાજુ ખેંચે ને આપણે છે તે કિનારે જવાનું જોર રાખવું, ના રાખવું જોઈએ કે એ ખેંચે તેમ ખેંચાઈ જવું.
એટલે એનો નિશ્ચય જો પાકો હોય તો સિન્સિયર રહે ને?
પાકો હોય તો જ રહેવાય ને, નહીં તો પછી નિશ્ચય જ નથી તેને શું પછી. નદી એ બાજુ ખેંચે તે બાજુ જાય, કિનારો તો ક્યાંય રહી ગયો, અને આપણે તો કિનારા તરફ ખેંચવું જોઈએ. નદી આમ ખેંચે, આપણે બાથોડિયા આમના મારવા જોઈએ. થોડું ઘણું જે ખસ્યું એ ખરું, ત્યારે હોરું તો મય જમીનમાં આવી જાય. એટલે આ વિજ્ઞાનથી મોક્ષમાં એને ચેતવનારી પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ જાય છે. પછી એણે પોતે પોઝિટિવ રહેવું જોઈએ, નેગેટિવ સેન્સ નહીં રાખવી જોઈએ. પોઝિટિવ એટલે આપણી ખુશી હોવી જોઈએ એમાં, અને પોઝિટિવ સેન્સ રાખે છે બધા, અને આ સંસારની કોઈ અડચણ ના અડવા દે પાછી. જો એ પોતે બરોબર રહે ને તો સંસારની અડચણ ના અડવા દે એવી ગોઠવણી થઈ જાય છે અંદર. કારણ કે આત્મા પ્રાપ્ત નહોતો થયો એટલે ભગવાન પ્રાપ્ત નહોતા થયા તોય ચાલતો હતો સંસાર, તો પ્રાપ્ત થયા પછી એ બગડી જાય? ત્યારે કહે ના બગડે.
દાદાની કૃપા શી રીતે ઉતરે?
નિશ્ચય કર્યો હોય કે દાદાની પાસે રહીને કામ કાઢી લેવું છે, પાંચ આજ્ઞામાં રહેવું છે, અને છતાં એમાં કાચા પડી જવાય, એને માટે શું કરવું જોઈએ?
લે, શું કરવું જોઈએ એટલે મન કહે કે આમ કરો તો આપણે જાણીએ કે આ આપણા ધ્યેયની બહાર છે, ઉલટું દાદાજીની કૃપા ઓછી થઈ જશે. એટલે મનને કહીએ કે નહીં, આ આમ કરવાનું ધ્યેય પ્રમાણે. દાદાજીની કૃપા શી રીતે ઉતરે એ જાણ્યા પછી આપણે આપણી ગોઠવણી હોવી જોઈએ. એટલે મનના કયા પ્રમાણે ચાલવાથી આ બધી ભાંજગઢ થાય છે. ઘણા વખતથી બોલ્યો છું આને, આ જ સમજ પાડ પાડ કરું છું. એટલે પછી મનના કયા પ્રમાણે નહીં ચાલવાનું, આપણા ધ્યેય પ્રમાણે જ જવું જોઈએ. નહીં તો એ તો કયે ગામ જવું તેને બદલે કયે ગામ લઈ જશે. ધ્યેય પ્રમાણે ચાલવું એનું નામ જ પુરુષાર્થ ને. એ તો મનના કયા પ્રમાણે તો આ અંગ્રેજો બંગ્રેજો બધા ચાલે જ છે ને. આ બધા ફોરેનરોનું મન કેવું હોય, લાઇનસરનું હોય, અને આપણું ડખાવાળું મન કંઈનું કંઈ ઊંધું હોય. એટલે આપણે તો આપણા મનના પોતે સ્વામી થવું પડે. આપણું મન આપણા કયા પ્રમાણે ચાલે એવું હોવું જોઈએ.
આ વાત નીકળે ને એટલે 15-20 દિવસ એ પ્રમાણે ચાલે, પાછું કંઈક એવું બની જાય ને તો પાછું ફરી જાય.
ફરી જાય પણ તે મન ફરી જાય, આપણે શું કરવા ફરી જઈએ? આપણે તો એના એ જ ને.
એ આજ્ઞાએ પછી કેટલીક વખત સહજ થઈ જાય છે.
ધીમે ધીમે બધી સહજ થઈ જાય. જેને પાળવી છે તેને સહજ થાય છે. એટલે પોતાનું મન જ એવી રીતે વણાઈ જાય છે. જેને પાળવી છે ને નિશ્ચય છે એને મુશ્કેલી કોઈ છે જ નહીં. આ તો ઊંચામાં ઊંચું સરસ વિજ્ઞાન છે. અને નિરંતર સમાધિ રહે, ગાળો ભાંડે તોય સમાધિ જાય નહીં, ખોટ જાય તોય સમાધિ જાય નહીં, ઘર બળતું દેખે તોય સમાધિ ના જાય.
પ્રજ્ઞાશક્તિનો એટલો વિકાસ થાય છે કે આજ્ઞાઓમાંથી અંદર બધી વણાઈ જાય છે.
વણાઈ જાય, પ્રજ્ઞાશક્તિ પકડી જ લે. આ તો તમને જે આજ્ઞા પાળવાની છે તે તમારો જે પ્રજ્ઞા સ્વભાવ છે તે તમને બધું કરાવડાવે છે. એટલે આજ્ઞા એ ધર્મ, અને આજ્ઞા એ જ તપ. જ્યાં સુધી તપ છે ત્યાં સુધી પ્રજ્ઞા છે, ત્યાં સુધી મૂળ સ્વરૂપ નથી. એ આત્મામાં તપ નામનો ગુણ છે નહીં, એ પ્રજ્ઞા તપ કરાવે છે. આ પાંચ આજ્ઞા, આ ફંડામેન્ટલ સેન્ટેન્સ પાંચ છે ને, તે આખા વર્લ્ડના બધા શાસ્ત્રોનો અર્ક જ છે બધો.
દાદા, આપની પાસે આવીએ છીએ ત્યારે આપ ઘણી વખત એવું કહો છો કે તમારું કામ કાઢી લો, તમારું કામ કાઢી લો, એ અમારે અમારું કામ કેવી રીતે કાઢવું?
કામ કાઢી લો એટલે શું કહીએ છીએ અમે? અમે એમ નથી કહેતા કે તમે પૂરી જ આજ્ઞા પાડો, એવું રોજ ગાગા હું કરું નહીં, પણ કામ કાઢી લો એટલે આપણે સમજી જવું કે આપણને આજ્ઞા વધારે પાડવાની કહે છે, આજ્ઞામાં જાગૃત રહેવાનું કહે છે, એટલે જાગૃત રહો આજ્ઞામાં એવું હું કહેવા માગું છું. એટલે આપણું કામ નીકળી ગયું. પરીક્ષામાં પ્રોફેસર શું કહે કે ભાઈ એવી પરીક્ષા આપો કે માર્ક ઉમેરવા ના પડે, કોઈને આજીજી ના કરવી પડે, એટલે પેલા એ સમજી જવું જોઈએ કે વધારે વાંચવું પડે. બધું પદ્ધતિસરનું હોવું જોઈએ એવું હું કહેવા માંગુ છું. કામ કાઢી લો એ. જય સચ્ચિદાનંદ.
પડઘા પાડે દુઃખ પરિણામ.
આપણાથી બીજાને દુઃખ થાય છે ને એ જે દેખાય છે એ આપણો સેન્સિટિવનેસનો ગુણ છે. સેન્સિટિવનેસ એ એક જાતનો આપણો ઇગોઇઝમ છે. એ ઇગોઇઝમ જેમ જેમ ઓગળતો જશે તેમ તેમ આપણાથી સામાન્ય દુઃખ નહીં થાય. આપણું ઇગોઇઝમ હોય ત્યાં સુધી સામાન્ય દુઃખ થાય જ.
એ તો આપની અવસ્થાની વાત થઈ, હવે અમારા માટે પ્રશ્નનો ઉકેલ આવવો જોઈએ ને?
હા, આવવો જ જોઈએ.
પણ આનાથી તો પોતા પૂરતો જ ઉકેલ આવે ને?
પોતા પૂરતો નહીં, દરેકનો ધીમે ધીમે ઉકેલ આવવો જ જોઈએ. પોતાનો ઉકેલ આવે તો જ સામાનો ઉકેલ આવે એવું છે. પણ પોતાનું ઇગોઇઝમ છે ત્યાં સુધી સામાન્ય નિયમથી અસર થયા કરવાની. એ ઇગોઇઝમ ઓગળી જ જવો જોઈએ. આ તો ઇફેક્ટ છે ખાલી, દુનિયામાં દુઃખ જેવી વસ્તુ જ નથી. આ તો રોંગ બિલીફ છે ખાલી, એને સાચું માને છે. હવે એમની દ્રષ્ટિએ તો એ ખરેખર એમ જ છે ને, એટલે કોઈ પણ પ્રકારની અસરો જ ના થાય એ માટે આપણે શું થવું જોઈએ? આપણે ચોખ્ખા થઈ જવું જોઈએ. આપણે ચોખ્ખા થયા તો બધું ચોખ્ખું થયા વગર રહેતું નથી. સામાનો દોષ કોઈ જગ્યાએ છે જ નહીં. સામાનો શો દોષ? એ તો એમ જ માનીને બેઠા છે કે આ સંસાર એ જ સુખ છે ને આ જ સાચી વાત છે. એને આપણે એમ મનાવવા જઈએ કે તમારી માન્યતા ખોટી છે તો તે આપણી જ ભૂલ છે, આપણી જ કંઈક એવી કચાશ રહી જાય છે. મેં મારા અનુભવથી જોયેલું છે, જ્યાં સુધી મને એવું પરિણામ હતું ત્યાં સુધી એવી ઇફેક્ટો બધી વર્તતી હતી, પણ જ્યારે મારા મનમાંથી એ ગયું, શંકા ગઈ, તો બધું ગયું. તે આ પગથિયા જોઈને અનુભવ કરીને હું ચડેલું છું. તમે જે કહો છો તે બધા પગથિયા મેં જોયેલા છે અને તેમાંથી અનુભવ કરીને હું ઉપર ચડેલો છું. મેં જોયેલું છે એટલે હું તમને માર્ગ બતાવી શકું. આ બધા લોકોને જે જ્ઞાન હું આપું છું તે મારા જોયેલા પગથિયા ઉપર જ લઉં છું. જે જે મારો અનુભવ નીકળેલો છે તે જ રસ્તો તમને બતાવું છું, બીજો રસ્તો હોય નહીં ને. પહેલાં તો કંઈક દુઃખનો વિચાર આવ્યો એટલે આપણે તેને ગમે તે જોખમ કરીને પણ બીજો સુખનો આઈડિયા ગોઠવી દેતા હતા, કલ્પના ગોઠવી દેતા હતા. ચિંતા થાય તો સિનેમા જોવા બેસી જાય, બીજું કરે, બીજાના ભોગે પણ તે ઘડીએ તો દુઃખને ઉડાડી મૂકે. અને સ્વરૂપનું જ્ઞાન થયા પછી તે બીજાના ભોગે દુઃખને ઉડાડી મૂકતો નથી, એટલે એને દુઃખ બહુ સહન કરવું પડે એવું મારા અનુભવમાં આવેલું છે. મેં પણ પોતે આ અનુભવ કરેલો છે, કારણ કે બીજાના દુઃખે હું સુખી થવા માટે તે ઘડીએ મારા મનને બીજા પર્યાય દેખાડું નહીં. અને જગત શું કરી રહ્યું છે? કે પોતાનું દુઃખ કાઢવા માટે બીજા વિષયમાં પડે એટલે એ દુઃખ આમથી આમ ફેરવે. જગત એ જ કરી રહ્યું છે ને, જરાક દુઃખ પડે કે વટાવ વટાવ કરે છે ને. મહી કેટલો સામાન ભરેલો છે, આપણે તો એને કહીએ છીએ કે આને ભોગવો જ, વટાવી નહીં ખાવાનું, સિલક એમને એમ અનામત રાખવાની. પરમ પૂજ્ય દાદાશ્રીની જ્ઞાનવાણીમાંથી સંકલિત